जुष्टो मुक्तगणिर्निजाक्षरपदे दिव्याकृतिसादरम् यो भक्तो प्रगटिबभूवदयया धर्माजनश्रेयसे अत्रो नमोलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभं ध्याये तं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये अनंतमुक्तपतये निर्भयतापतये आनंदपतये श्रीराजाधिराजाय नमो नमः सर्वावतारी सर्वोपरि श्री स्वामी नारायण भगवते नमो नमः सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः प्राणाधार प्राणनाथ प्राण प्रिय प्रियवर सुखकर दुखहर करुणा निधान श्री घनश्याम महाराजाय नमो नमः सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः एकाग्र वनवासी फलासे अति कृशतनु महातपस्वी अति तेजस्वी बाल मुनि श्री नीलकंठ वर्णी राजा नमो नमः अस्माकम् आदि गुरु महासमर्थ साधु सेवक हरि रूप निमग्न उभय देशाचार्योपरी उभय देश मध्यस्थी सद्गुरु वर्य श्री गोपालानंद स्वामी ने नमो नमः प्रकान पंडितवर श्री नित्यानंद मुने नमो नमः सत्संग मातृ हरि गुरु तुल्य श्री सद्गुरु मुक्तानंद स्वामी ने नमो नमः हरि सखी कविराट श्री ब्रह्मानंद स्वामी ने नमो नमः वैराग्य मूर्ति श्री निष्कुलानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने धर्म मूर्ति भायात्मानंद स्वामी ने विवेक मूर्ति श्री आनंदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने सागर ग्रंथ लेखक आधारानंद मुने प्रेम मूर्ति सच्चिदानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्यो नमो नमः मम मोक्षदातृ गुरुवर सद्गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः दादा खाचरादिभ्यः सर्वेभ्यः हरिभक्तेभ्यश्च नमो नमः सर्व प्रकट सद्गुरुभ्य हरिभक्तेभ्यश्च नमो भक्तो काले आपने रमुज करता रे राजीव नैन रूपाला कोई हरि जननी रे मागी लेने माला પ્રથમ પદની સાતમી કડી આપણે થોડી વાગોળી, આઠમી કડીમાં આપણે પ્રવેશ કરીએ છીએ. બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે, ફેરવે તાણી રે, કંઈક માળા તોડે. મહારાજની આ સહજ પ્રકૃતિ હતી. આ પંક્તિમાં પ્રેમાનંદ સ્વામી શ્રી હરિજી મહારાજના સલીલ ધ્યાનનું અને સપાર્શ્વ ધ્યાનનું દર્શન કરાવે છે. ભગવાન શ્રી હરિજી સભામાં બેઠા હોય છે, કોઈ હરિભગત પાસેથી માળા માગે, આજુબાજુ બધા ભક્તો સંતો ઊભા હોય, મહારાજ માળા ફેરવે, બેવડી રાખીને ફેરવે, માળા તોડી નાખે, આ બધું કામ ભગવાન શ્રી હરિની અદ્ભુત અલૌકિક એવી આપણને હેત ઉપજાવે એવી દિવ્ય લીલાનું છે. એને સલીલ કહેવાય, લીલા સાથેનું ધ્યાન. અને સભામાં ભગવાન આવું કરે છે એટલે સપાર્શ્વ ધ્યાન પણ આપણે એને કહી શકીએ. ભગવાન શ્રી હરિ આવી રીતે આમ બેવડી માળા રાખીને ક્યારેક ક્યારેક ફેરવતા હતા. બબ્બે મણકાનો ભાવાર્થ અનેક કવિ સંતોએ પોતપોતાની રીતે કાઢ્યો છે. બેવડી માળા શું કામ, એમ બબ્બે મણકા સાથે શા માટે ફેરવતા હતા? કોઈ સંતનું એવું કહેવું છે કે ભગવાન શ્રી હરિ એવું સમજાવવા માગે છે કે આત્મા અને પરમાત્મા બે સાથે સાથે છે, માટે બે મણકા અમે સાથે સાથે મેલીએ છીએ. આત્મા ક્યારેય પરમાત્મા વિહોણો હોતો નથી અને પરમાત્મા પોતાના શરીર રૂપ આત્માથી વિહોણા એકલા ક્યારેય હોતા નથી. આ બેની જોડ છે, જોડ યુગ્મ છે. આ યુગ્મ એ બતાવવા માટે ભગવાન બે મણકા હારે ફેરવે છે, એવું કોઈ સંતનું કહેવું છે. અનાદિકાળનો જે આ આત્મા પરમાત્માનો સંબંધ છે એની જાણે કે ભગવાન આપણને યાદી આપે છે કે તું એકલો નથી, હું તારી સાથે છું, તું સતત હિંમતમાં રહે, આનંદમાં રહે, મને ભૂલીશ નહીં. તારી અને મારી અનાદિની જોડ છે. હે આત્મા, હું તને ક્યારેય ભૂલતો નથી, તને છોડતો નથી, તારાથી અળગો થતો નથી, પરંતુ તું મને ભૂલી જા છો, મને છોડી દે છો, મારાથી અળગો થઈ જા છો, દેહરૂપ માયામાં તું ખોવાઈ જા છો, એટલે મારી સ્મૃતિ તને રહેતી નથી. દેહભાવમાં તું એવો ડૂબી જા છો, એ માયિક ભાવમાં ખેંચાઈ પડેલો તું પછી મારી ભક્તિ ભાવ બિલકુલ ભૂલી જાય. કવિશ્વર દલપતરામ કંઈક બીજી રીતનું લખે છે આ પંક્તિમાં. એ એવું કહેવા માંગે છે કે શ્રી હરિજી ક્યારેક માળા ફેરવતા ત્યારે એકવડી ફેરવતા, એકવડી માળામાં ક્યારેક બે મણકા, ત્રણ મણકા, ચાર મણકા મૂકતા, ને ક્યારેક માળા બેવડી કરીને બબ્બે મણકા હારે ફેરવતા. આવું બધું શું કામ કરતા હતા? ફેરત તુલસી દામ ગ્રહી કર ઘનશ્યામ માનું મંત્ર જપી જન હિયકો હરત હે. પહેલો અર્થ તો કવિ દલપતરામે એવો કાઢ્યો કે હું એવું માનું છું કે મહારાજ આ રીતે મંત્ર જપીને આવી લીલા કરીને જન જિયકો હરત હે, માણસોના આત્માને પોતાના સ્વરૂપમાં ખેંચી લે છે, પ્રેમ કરાવી દે છે, એનો ઉદ્ધાર કરી નાખે છે. આવું તમે માન્યું. ધારી પનધારી તનુ તાકુ નિર્ધારી વેકો અધમ ઉધારી વેકો લેખો આચરત હે. પછી એવું કહ્યું, ધારી પનધારી તનુ તાકુ નિર્ધારી વેકો. ભગવાન શ્રી હરિ એવું ગણી રહ્યા છે કે મેં આ ધરતી ઉપર કેટલા અવતાર ધાર્યા, એક એક મણકો ફેરવે છે તે પોતે ગણે છે કે મેં કેટલા અવતાર ધાર્યા. અને તે તે અવતારે કરીને મેં કેટલા જીવના કલ્યાણ કર્યા એવું એ ગણે છે. આ દલપતરામ કવિની કલ્પના છે. અધમ ઉધારી વેકો લેખો આચરત હે, લેખો આચરવું એટલે ગણવું, નિર્ધાર કરવો. આગળ લખે છે, થાપન સુનીતિ કો ઉત્થાપન અનીતિ જનુ, આપન કે જન્મ ગીને ભૂમિ જો ધરત હે. ધર્મ સ્થાપવા ને અધર્મ ઉત્થાપવા, ધરતી ઉપર જે અવતાર લીધા છે ગીને એની ગણતરી કરે છે. આ બધી કવિઓની કલ્પના છે. દાખે દલપત રામ જુગ્મ દામ ફેર ફેર, જુગ્મ અવતાર કી ગિનતી કરત હે. દલપતરામ એમ કે છે કે આમ બેવડી માળા કરીને આમ બબ્બે મણકા મૂકે છે ને એ જુગ્મ અવતારની ગણતરી કરે છે. સીતારામ રાધેશ્યામ આ બધા યુગ્મ અવતાર કહેવાય, જોડલા વાળા એવું કહે છે. આ તો બધી ભક્તની ભાવનાઓ છે, બધા પોતપોતાની રીતે મહારાજની આ બધી લીલાના અર્થ કાઢે અને આનંદ માણે. આ રીતે ભગવાન સંભાળે, ભગવાનને રાજી કરે, આ રીતના કાવ્યો કરે અને આનંદ કરે. વાલા ભક્તો, શ્રીજી મહારાજ માળા ફેરવે છે ત્યારે તેવો. હવે આખું દલપતરામનું ભેળું વાંચું છું ગુજરાતી. શ્રીજી મહારાજ માળા ફેરવે છે ત્યારે તેઓ ધર્મ સ્થાપવાને અધર્મ સ્થાપવા કેટલા જન્મ લીધા અને કેટલા હરિભક્તોને તાર્યા એનું જાણે લેખું કરે છે, એટલે ગણતરી કરે છે. તેમાં કેટલા બ્રહ્મચારી રૂપ ધાર્યા અને કેટલા યુગલ રૂપ ધાર્યા એ ગણવા માટે જોડ કે પારા મૂકે છે એમ. એક પ્રસંગ બહુ સરસ છે, આપ સાંભળીને ખુશ થઈ જશો. મહારાજની બધી લીલા કંઈક હેતુવાળી હોય છે, નિરર્થક હોતી નથી. ખાલી આદત પડી ગઈ હતી ને સ્વભાવવશ મહારાજ આવું બધું કરતા હતા એવું કદી માની શકાય નહીં. કેમ જે એ મનુષ્ય ન હતા, મનુષ્ય ન હોય એટલે એનામાં એવા સ્વભાવ કાંઈ પડી ગયા ન હોય. એ આપણા કલ્યાણ માટે મનુષ્યપણું બતાવે છે, તેમ છતાં એમાં દિવ્યપણું છે. એ સેમ ટુ સેમ મનુષ્ય બનીને મનુષ્ય જેવા સ્વભાવો દેખાડતા હોવા છતાં એમના સ્વભાવમાં અલૌકિકતા છે છે ને છે, એને આપણે સમજવી જોઈએ. એક સરસ મજાની વાર્તા પુરુષોત્તમ લીલા અધ્યાય 29 છે, આપણે સંભળાવું છું. એકવાર શ્રીહરિજી આધોઈ શહેરમાં લાધાજીના દરબારમાં એક મહિનો રોકાયા હતા અને એ વખતે દરબાર લાધાજી, રાયધણજી, કરણીબા વગેરે વગેરે પ્રેમી ભક્તોને મહારાજે બહુ સુખ આપ્યું હતું, બહુ જ સુખ આપ્યું હતું. મહારાજ એકવાર લાધાજીના દરબારમાં સંતો ભક્તોની વચ્ચે સભામાં બેઠા હતા. એમની આદત પ્રમાણે જમણા હાથમાં માળા લઈ ને મહારાજ શાંત ચિત્તથી માળા ફેરવતા હતા, સ્મરણ કરતા હતા. આવું જોઈને હરિભક્તોએ કહ્યું કે હે મહારાજ, અમે તમારું ભજન કરીએ તો બરાબર છે, અમે તમારી માળા ફેરવીએ ફેરવવી જ પડે, અમે તો તમારા ભગત છીએ, તમે ભગવાન છો, પણ અમને આશ્ચર્ય એ થાય છે કે તમે કોની માળા ફેરવો છો, અર્થાત તમે કોનું ભજન કરો છો. ત્યારે મહારાજ થોડું હસ્યા, હે વાલા ભક્તો, તમે સર્વે સત્સંગી ભેળા થઈને અહીં આવીને બેસો, નજીક આવો, એનો ઉત્તર અમે કરીએ. પછી સર્વે સત્સંગી નજીક આવીને મહારાજ પાસે બેઠા ત્યારે શ્રીહરિજી મહારાજે કહ્યું કે તમે ઘેર બેઠા અમારું ભજન કરો છો અને અમારી માળા ફેરવો છો, બરાબર? હા મહારાજ, અમે તો ફેરવીએ જ ને, અમે તમારા ભગત છીએ, તમારી માળા ફેરવીએ. જો ભક્તો, તે તમે જે અમારી માળા ફેરવો છો ને અમારું ભજન કરો છો ને, એવા તમે જેટલા છો ને એના કલ્યાણને અર્થે અમે માળા ફેરવીએ છીએ. આવું બોલે, જે માળા ફેરવે છે એના કલ્યાણને અર્થે અમે માળા ફેરવીએ છીએ, એવું બોલે. આનો અર્થ એ થયો કે શ્રીજી મહારાજની માળાનું ફળ એને જ મળે છે કે જે માળા ફેરવે છે. ખ્યાલ આવ્યો? ચકલીના માળા નહીં, હા, એટલે સાહિત્યકારો કે છે, એક છોકરાને સ્વામીએ નિયમ આપ્યો કે તારે રોજ 5 માળા ફેરવવાના. તો કે સારું, એ કબૂતરાનો માળો અને ચકલીનો માળો આમથી આમ ફેરવે. તો કે કીધું શું કરે? તો કે મને સ્વામીએ કીધું છે માળા ફેરવવાનું, એ માળા ફેરવું છું. તમે જે બધા અમારે અર્થે માળા ફેરવો છો એના કલ્યાણને અર્થે અમે માળા ફેરવીએ છીએ. કેમ? જે અમે એવા ભક્તને માટે અમારું અક્ષરધામ રૂપી ઘર એનો ત્યાગ કરીને આ લોકમાં આવ્યા છીએ, એવા ભક્તને માટે આવ્યા છીએ, એના કલ્યાણ માટે આવ્યા છીએ. અને વાલા ભક્તો, અમે પગપાળા ચપ્પલ પહેર્યા વિના 7 વર્ષ વનમાં ફર્યા, પર્વતોમાં ફર્યા, કાંટા કાંકરા જોયા નહીં, ભોગ તરસને અમે ગણકાર્યા નહીં, અમે બધું સહન કરીને 7 વર્ષ ફર્યા જંગલમાં. ને જ્યાં જ્યાં તમારા જેવા હરિભક્તો હોય તેને માટે અમે તે ગામ પ્રત્યે તેને ઘરે ગયા, એને દર્શન દીધા. જ્યાં જ્યાં વગડામાં ઊંડી ગુફામાં સંતો તપ કરતા ત્યાં જઈને એના તપની પૂર્ણાહુતિ કરાવી, દર્શન દઈને, વાતો કરીને, સત્સંગ કરાવીને એના અમે બંધન છોડાવ્યા, અજ્ઞાન છોડાવ્યા, માયા મુકાવીને એને દિવ્યતા આપી. તથા હે વાલા ભક્તો, 84 લાખ યોની થકી મુકાવી એને બ્રહ્મરૂપ કરી એકાંતિક ભક્ત બનાવીને અમારે એમને અમારા અક્ષરધામમાં લઈ જવા છે, આ અમારા હૃદયનો આશય છે. માટે જે કોઈ અમારા સત્સંગી થયા છે તેમાં અમારે કોઈ જાતની કસર રહેવા દેવી નથી, એટલે અમે માળા ફેરવીએ છીએ. આ છે મહારાજની કૃપા. હે વાલા ભક્તો, અમારે તમને સર્વને શુદ્ધ કરવા છે. શુદ્ધ 3 દેહ 3 ગુણ 3 અવસ્થા વગેરે વગેરેથી અલિપ્ત બનાવીને, શુદ્ધ આત્મા બનાવી અને સત્તા માત્ર કરીને અમારા ધામમાં તમને લઈ જવા છે, અમારી મૂર્તિનો મહારસ પાન કરાવવું છે. એટલા માટે સર્વે દેશમાં અમે ફરીએ છીએ અને આ કચ્છ દેશમાં આવ્યા છીએ. અમે ફરીએ છીએ ને માળા ફેરવીએ છીએ અને તમારા જન્મ મરણના ફેરા અમે ટાળીએ છીએ. એવી રીતનો વિચાર અમે રાખીને આ બ્રહ્માંડમાં આવ્યા છીએ અને આ બધું કરવા માટે તમને હેલ્પ મળે તમારા કલ્યાણમાં, એટલે અમે ધ્યાન કરીને માળા ફેરવીએ છીએ. તે તમને અમારો સિદ્ધાંત કયો? ત્યારે સર્વે સત્સંગીઓ કે મહારાજ, એ તો બરાબર છે, અમને ગળે ઉતર્યું. એમાં જેમલજી કરીને એક ભગત હતા, એણે મહારાજને એમ કહ્યું કે મહારાજ, તમે માળાનો ક્યારેક એક પારો ફેરવતા મૂકો છો અને ક્યારેક 2 પારા ભેળા મૂકો છો અને ક્યારેક 3-3 સાથે પારા મૂકો છો અને ક્યારેક તો 4-4 તથા 5-5 પારા મૂકો છો, એનું શું કારણ છે તે કહો, આમાં અમને કાંઈ ગમ પડતી નથી. ત્યારે શ્રી મહારાજ હસીને કહે છે કે એ તો તમે જેમ જેમ મને સંભાળો છો એમ એમ હું તમને સંભાળું છું, તમે જેમ મારું ભજન કરો છો તેમ હું પણ જે મારા એકાંતિક ભક્ત હોય ને એને સંભાળી સંભાળીને એનું ભજન કરું છું ને માળા ફેરવું છું. એ તો બરાબર, પણ મારા 2 માણકા? તો કે એનું એમ છે કે આ ગામમાં એક હરિભગત એકાંતિક છે, એમ સંભાળીને એક પારો મેળવું છું, ને ફલાણા ગામમાં 2 હરિભગત છે એકાંતિક, એમ સાંભળ્યો એટલે 2 મૂકું, ને 3 હોય તો 3-3 પારા મેલું, ને 4 હોય તો 4-4 પારા મેલું છું, આવું કરું છું. આવું બોલે વચનામૃત મધ્યનું 28મું. મહારાજ બોલ્યા, જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે કે હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, એને સંભાળું છું, એને માયાથી બચાવું છું, એનું અજ્ઞાન ટાળું છું, એને ભગવાનના સ્વરૂપમાં વાળું છું. આ છે ભગવાનના ભક્તની ભગવાનથી થયેલી ભક્તિ. એટલે કે ભક્તનો ઉદ્ધાર કરવો, ભક્તની એ સેવા કરવી, એને મહારાજે કરેલી ભક્તિ કહેવાય. વળી પ્રભુ આગળ બોલ્યા, અને એટલો ગુણ જેમાં ન હોય, આ કહ્યો એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટક શોભે નહીં. ખ્યાલ આવ્યો? બીજાની સેવા કરવાની ભાવના ન હોય, બીજાને મદદ કરતા ન હોય, બીજાના કામમાં ઉપયોગમાં કોઈ દિવસ આવતા ન હોય એવા માણસમાં કોઈ જાતની મોટક શોભે નહીં. અને ઊંચો બેહાડી દો તોય ભૂંડો બહુ લાગે, કોઈના કામનો નહીં, હાવ મતલબીન સ્વાર્થી એવા માણસ કોઈ દી મોટપમાં ક્યારેય શોભતા હોતા નથી. આવું ભગવાન બોલ્યા. બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે ફેરવે, તાણી રે, કંઈક માળા તોડે, અદ્ભુત વાત કરી. હવે પાર્ષદ ભીમજી ભગત અદ્ભુત લખે છે, રૂડી ક્રિયા કર્યા વિના નવરું ન રહેવાય નાથ, એવો સહજ સ્વભાવ છે, રહે સારા સારા જન સાથ. મહારાજનો સ્વભાવ એવો હતો, અને એક જીવાત્માના કલ્યાણ માટે કાંઈક ને કાંઈક કરવું, નવરું કોઈ દિવસ રહેવાનું નહીં, વ્યર્થ ટાઈમ બગાડવાનું નહીં, રૂડી કાંઈક ને કાંઈક ક્રિયા કરવાની, કાંઈ કામ ન હોય તો માળા ફેરવવાની, ધ્યાન ધરવાનું, પણ હાવ હોઈ રહેવું કે ખાઈ પીને રખડવું કે અમથે અમથી આ દુનિયામાં હું ને હું પણે શું શું થાય છે ને એવી બલાલ ધમાલમાં પડવું, મગજ બગાડવું, આવું શ્રીહરિને ગમતું નહોતું. કાંઈક ને કાંઈક રૂડી ક્રિયા કરીને કાળ વ્યતીત કરવો, વ્યર્થ સમય ક્યારેય બગાડવાનો. વાલા ભક્તો, આપણે જન્મા ત્યાંથી અત્યાર સુધીમાં જરા રિવાઇન્ડ થઈને આપણી જિંદગીને જોઈ લો તો હાવ વ્યર્થ કાળ આપણે કેટલો બધો બગાડ્યો હશે, કલ્પના કરો. બહુ બગાડ્યો છે, બહુ બગાડ્યો છે, ફિજુલ હાવ નકામો સમય જિંદગીનો કેટલોય આપણે વેડફ્યો છે. ખેર, જે દી સમજતા નહોતા, અજ્ઞાની હતા, કુસંગી હતા, એવા માણસોના ટોળામાં હતા, કાંઈ ભાન નહોતું, તે દિવસે રખડવામાં ને ગપ્પા મારવામાં, ન જાણવાનું જાણવામાં આપણે આપણી જિંદગીની અમૂલ્ય ક્ષણોને હાવ વેડફી નાખીએ છીએ, હાવ વેડફી. પણ હવે હવે આપણી જિંદગીની એક એક ક્ષણ, એક એક ક્ષણ સ્મરણ બનીને સોનું થઈ જવી જોઈએ, સોનું થઈ જવી જોઈએ. કચરું હવે કરવું નથી જિંદગીની કોઈ પણ ક્ષણનું. સાવધાન, ભગવાન શ્રી હરિજીની અમુક લીલામાંથી તો આપણે બેઠે બેઠું ગ્રહણ કરવા જેવું છે, સ્વીકારી લેવા જેવું છે. આપણો ઈષ્ટદેવ પોતે પૂર્ણ પુરુષોત્તમ રાજા મહારાજા ધીરાજ છે, તો પણ એક પણ ક્ષણ વ્યર્થ બગાડતા નથી જિંદગીની, અને એક પણ ક્ષણ પ્રમાદ સેવતા નથી. અર્થાત જે કરવાનું હોય તે પડ્યું મૂકીને, જે ન કરવાનું હોય તે કરવામાં જે ક્ષણ વપરાય તે ક્ષણમાં આપણે પ્રમાદ નામના દોષને આધીન થયા ગણાઈએ, પ્રમાદને સેવો કહેવાય. આ બહુ શીખવા જેવી બાબત છે. આ દુનિયામાં જેટલા મોટા માણસ થયા છે એમણે પોતાની જિંદગીની હર ક્ષણને બહુ સારી રીતે આયોજન કરીને પૂરી કસીને વાપરી છે, એટલા માટે તે આ દુનિયા આખીમાં અનેકનું ભલું કરનારા લાખો કરોડોના લાડીલા આ છેડેથી ઓલે છેડે સુધી ફેમસ થયા, ને એને વિશે કેટલાય ગ્રંથો લખાણા. પણ જે માણસે પોતાની જિંદગીની અમૂલ્ય ક્ષણોને કોઈ કિંમત સમજ્યા વિના જ્યાં ત્યાં જેમાં તેમાં હાવ વેડપી, એ બધા હાવ સામાન્ય માણસ રહ્યા, કહેવાય માણસ. બાકી પશુની જેમ એણે પોતાની મનુષ્ય જિંદગીને હાવ વેડપીને ફેંકી દીધી. અતિ નિખાલસપણે કહું, આપણે જે દી નહોતા સમજતા તે દી બચપનમાં આપણે ખૂબ જ અમુક સારા સારા એ વખતે ભણવા વગેરે એમાં ધ્યાન દેવાના ટાણા હતા, ત્યારે ખોટી રમતમાં બીજી ત્રીજી બાબતમાં કેટલો જિંદગીનો સમય બગાડી નાખ્યો છે. બોલો, મારી વાત કરું કે તમારી વાત કરું? જે દિવસે ડાયાને સમજો ને સંસ્કારી મા બાપના સંસ્કારી સંતાનો ધ્યાન રાખીને ભણતા હશે, ખૂબ પોતાની જિંદગીને સારી રીતે ઉપયોગમાં લેતા હશે, તે દિવસે આપણે અસંસ્કારી ને રખડું માણસો ઠઠ્ઠા ઠોળમાં ને ગપ્પામાં ને બીજી ત્રીજી બલામાં આપણી જિંદગીના અમૂલ્ય સમયને વેડફતા હઈશું. કલ્પના કરો કે એ સમયને આપણે સારી રીતે વાપર્યો હોત તો આજ આપણે શું હોત, ક્યાં હોત, કેવા હોત? ખેર, હાથમાંથી ગયું તે ગયું, હવે પાછું ના. કમાનમાંથી છૂટેલું તીર, મુખમાંથી નીકળી ગયેલો શબ્દ પછી પાછો લેવાતો નથી, એમ જિંદગીની ગઈ ક્ષણને પાછી લાવી શકાતી નથી. પરંતુ જે ક્ષણો હજી આપણે ભોગવવાની બાકી છે એને તો આપણે પકડી શકીએ કે નહીં, એનો સરખો યુઝ કરી શકીએ કે નહીં, એને ભગવાનને રાજી કરવા વાપરી શકીએ કે નહીં, હા કે ના? તો હવે સાવધાન, હવે સાવધાન. હવે આપણે આપણી જિંદગીની કોઈ પણ ક્ષણ વ્યર્થ ગુમાવવી નહીં. આ છે ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી બેઠે બેઠું ગ્રહણ કરવા જેવું. રૂઢી ક્રિયા કર્યા વિના નવરું ન રહેવાય નાથ, એવો સહજ સ્વભાવ છે, રહે સારા સારા જન સાથ. હવે બીજો મહારાજનો સ્વભાવ કહું છું, જે ભીમજી ભગતે નોટ કર્યો, રહે સારા સારા જન સાથ. મહારાજ હંમેશા સારા સારા માણસો હોય ને એની સાથે રહેતા, સારા સંસ્કારી સજ્જન ભક્ત, માનવતા વાળા, નિયમ વાળા, આબરુ વાળા, નીતિ વાળા, આવા જે માણસો હોય આખી દુનિયામાં, આખા ગામમાં હારા મહારા જે માણસો હોય એને ગોતીને મહારાજ એની સાથે સંબંધ રાખતા, એની સાથે મિત્રાચારી કરતા, એની સાથે સમય વિતાવતા હતા. આ આદત પાડવા જેવી ખરી. ઘણાને એવી ટેવ હોય ને, ડલમાં ડલ હોય ને ગામમાં ઉતાર, એની અરે ભાઈબંધી કરીને બેઠો હોય. બોલો, આપણા શાસ્ત્ર એમ કહે છે કે કનિષ્ઠનો સંગ કરે એ કનિષ્ઠ થાય છે, મધ્યમનો સંગ કરે એ મધ્યમ થાય છે, અને ઉત્તમનો સંગ કરે એ ઉત્તમ થાય છે. અને એમ કીધું કે ઉત્તમ ના મળે તો કાંઈ નહીં, પરંતુ કનિષ્ઠનો તો સંગ કરવો જ નહીં. કનિષ્ઠનો સંગ તો કરવો જ નહીં સાહેબ, ઉતરતાનો સંગ ન કરવો. ઉતરતાનો સંગ કરવાથી ઉતરી જવાય છે. આપણી પાસે સમય હોય છે ત્યારે આપણે સારા શ્રેષ્ઠ માણસને ગોતીને એની પાસે બેસતા નથી, અને જે મળ્યો એની પાસે બેસી જાય. આપણામાં એ વિવેક બુદ્ધિ નથી કોની પાસે બેસવું. ગોપાળાનંદ સ્વામી અદભુત વાત શીખવાડી હતી. ગોપાળાનંદ સ્વામી અદભુત. ગોપાલ સ્વામી કે મુક્તાનંદ સ્વામી પાસે બેઠા હોઈએ અને એમાં જો એથી મોટા કોઈ સંત આવે તો ઉઠીને એની પાસે બેહો, અને એમાં શ્રીજી મહારાજ આવે તો ઉઠીને શ્રીજી મહારાજ પાસે બેહો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠનો સાથ રાખવો, સંગ રાખવો, એની સાથે હેત રાખવો, એની સાથે ફોન વ્યવહાર રાખવો, પત્ર વ્યવહાર રાખવો, એને ઘરે આવવા જવાનું રાખવું, કાંઈક પ્રસંગમાં એને આમંત્રણ આપવું, થોડું નિર્માનીયમાં થવું પડે છે, હાથ જોડવા પડે છે, થોડાક નાના થવું પડે, નાના તો મોટાની સાથે તમારો ને મારો મેળ પડે. પણ જે ખુદ મોટા થઈ ગયા, અહંકારી થઈ ગયા, એને પછી મોટા માણસ સાથે ઠોંસ થાય છે. એની વાયડાઈ ને એની બુદ્ધિ મોટા માણસની સાથે અથડાણ્યા કરે. અહંકારી માણસ કોઈ દી મોટા ને સારા સજ્જન માણસની સાથે સંબંધ રાખી શકે જ નહીં. એને તો ગમે એવો હોય પણ પોતાનું જરા માન બાન જાળવે, એની યારે સંબંધ રખાય. મોટા સાથે એના જ સંબંધ ન રખાય. પણ મોટા માણસો સાથે, સારા માણસો સાથે, આબરૂદાર માણસો સાથે, નીતિમત્તાને પ્રમાણિક માણસો સાથે જે સંબંધ રાખવો, એ તો બહુ મોટી વાત છે, બહુ લાભની વાત છે. સમજવા જેવી આ કથા છે, મને બહુ ગમી છે, એટલે હું અહીં થોડી વાર ઊભો છું. આટલા જ શબ્દો છે, રહે સારા સારા જન સાથ. મહારાજ હારા હારા માણસો સાથે રહેતા. એક સિક્રેટ વાત કહું, સિક્રેટ તમે હા ભણો તો કહું. તમારે બધાનું સિક્રેટ જાણવાની બહુ ઈચ્છા. મહારાજે કીધું છે, ગુહ્ય વાર્તા કોઈ દી કોઈની કરવી નહીં, ને કોઈની ગુહ્ય વાર્તા સાંભળવી નહીં. પણ સમજવા જેવી વાત છે, એટલા માટે કહું છું. વાલા ભક્તો, તમે કોના મિત્ર છો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. તમારે કોની સાથે સારા સંબંધ છે એના ઉપર આખી દુનિયા તમારી કિંમત આંકે છે. તમારો ભાવ મૂકી દે, આ ભાવનો ભાવ 150 રૂપિયા. તમે શું છો એ પછીની વાત છે, તમે કોની સાથે જોડાયેલા છો એ નંબર 1 વાત છે. અત્યારે ઘઉંનો શું ભાવ છે? ઘઉંનો મણે ઘઉં હે 400-500, 400-500, 600 હારા ઘઉં હોય બરાબર. ઘઉંની અંદર કાંકરો હોય એનો ભાવ કેટલો? ઘઉં જેટલો. કેટલો? કારણ? કારણ શું ભાઈ? એ ઘઉં સાથે છે, એ કારણ છે. તમે કોની સાથે છો એ બહુ અગત્યનું છે, અતિ અગત્યની વાત છે. સ્વામિનારાયણ ભગવાન સારા સારા માણસો સાથે રહેતા હતા. નબળાની સાથે મહારાજને એક સેકન્ડ ફાવતું નહીં. જેના વિચાર નબળા, જેનું આચરણ નબળું, એવાની સાથે મહારાજને ફાવતું જ નહીં. અને આ દુનિયામાં જેટલા સારા સારા મોટા મોટા પ્રામાણિક સજ્જન આબરૂદાર માણસો છે ને, એનો બધાનો આ મત છે. નબળો ડ્રાઈવર ન રાખે. દારૂ પીતો હોય એવો ડ્રાઈવર કે એવો વોચમેન એ ના રાખે એના ઘરમાં નહીં, તરત રજા આપી દે. ગમે એવી સેવા કરતો હોય નહીં, પણ હલકો છે, ખરાબ વૃત્તિનો છે, ગેટ આઉટ. નબળો માણસ ન પોહાય. જો તમારે પોતાને ઉત્તમ થવું હોય તો નબળો માણસ તમારી પડખે ફરકવાય ન જોઈએ. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ, સત્સંગ થયા મોરે તો તે જેવો હોય તેવો, ગમે એવો, કાંઈ વાંધો નહીં, એને વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી અને સત્સંગમાં લ્યો, ભગત બનાવો. પણ ભગત થયા પછી જો એ ના સુધરે તો તો આખા સત્સંગને બધાને અમે આજ્ઞા કરીએ છીએ કે તે બાઈ હોય કે ભાઈ, એને સત્સંગ બહાર કાઢી મૂકવો. અને જો એમ નહીં કરો તો મહારાજ કહે છે કે તમને પણ એનો પાસ લાગશે. એમ કરીને કિડિયારાના રોગની વાત કરી કે જે આંગળીમાં કિડિયારાનો રોગ થયો હોય તે આંગળી જો કાપી ન નાખો તો એ રોગ આખા શરીરમાં થાય. એમ નબળા માણસને જો તમે સાઈડમાં ન કરી નાખો, દૂર ન કરી નાખો, એને છોડી ન દો તો એનો પાસ તમને બધાને આખા ઘરને લાગે, એમાંથી બહુ ભૂંડું થાય. તમે ન બગડો તો તમારા છોકરા બૈરા બગડે એ નબળાને સંગે. તમે એમ સમજો કે હું એના જ સાવધાન છું, પણ રોજ તમારે ઘરે આવતો હોય તમારા બૈરા છોકરા એટલા સાવધાન ન રહી શકે તમારી જેટલા. કોકનો એ ગેરલાભ લઈ લે, નબળા એ નબળા, નબળાની હારે સંબંધ જ ન રખાય. પછી મોટો તિલક ચાંદલો કરતો હોય ને કંઠી કરતો હોય ને ઝાઝુ દાન દેતો હોય અને મોરી મોરી ફોટા વીડિયામાં ભલે ને આવતો, પણ તમે જો ઓળખી ગયા કે આની વૃત્તિ સારી નથી, આ સારો માણસ નથી, આ સજ્જન નથી, તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. સારા માણસ હારે જ હેત રાખવું, સારાનો સંબંધ રાખવો. આ શ્રીજી મહારાજની કથામાંથી, ભગવાનના સ્વભાવમાંથી આપણે શીખવા જેવી જે વાત છે એ બતાવી રહ્યો છે. નબળા માણસ હારે ફોટોય ન પડાવાય. બોલો, એની સાથે તમે ફોટો પડાવો એની કિંમત વધે પણ તમારી બહુ ઓછી થઈ જાય. એ જેને ફોટો બતાવે ને એમાં એની કિંમત વધે. અને કોક એમ કે આની હારે ક્યાં આ ભાઈ ગયો, એટલે ભાઈ ગયા નહોતા, હવે ઊભા હતા ને એ આવીને પગે લાગ્યો ને કોઈ કે પાડી લીધો. હવે અમારે તો એટલી બધી મુશ્કેલી વાત પૂછવામાં, એટલે અમે તમને બધાને જાહેરમાં કહીએ છીએ કે કોઈના મોબાઈલમાં અમારો ફોટો હોય કે એની સાથે અમારો ફોટો હોય એને લઈને તમે ભાઈ સાહેબ અમારી કિંમત એમ આંખી નાખતા નહીં. અમારી તો અમુક વિવશતા છે, પરવશતા છે, અમે જાહેર જીવન જીવીએ છીએ, અમે કાંઈ કોઈને ઓળખતા ન હોય. આવીને સ્વામીજી એક ફોટો લેવા દો, પૂછે ને કોક ન પૂછે, ઊભા હોય ને ત્યાં આવીને આમ પગે લાગી જાય ને ઓલાને ઈશારો કરે એટલે ઓલો પાડી લે. અને પછી જઈને એમ કે જો જ્ઞાન સ્વામીને પગે લાગે, જ્ઞાન સ્વામીને અમારે સંબંધ છે ને અમારા ફોટા હારે છે ને આમ તેમ વીડિયા ફોટા બતાવીને કોકનો ગાળિયો કરી નાખે કરો. ભોળા ભગત બિચારે આવી જાય કે ઓહો, આને તો સ્વામી સાથે એ જ છે ને, સ્વામી સાથે ફોટા છે ને, આપણે જ સ્વામી પાસે જઈ શકતા નથી ને, આ તો કેટલો નજીક હશે, કપાળ નજીક હશે, હાલો માથું મારીને આવ્યો હતો. તમે સમજો ને, વિવેકી તે વિવેક રાખીને આગાર્યો, આવા કોડાને જ કાંઈ હોય જ નહીં. એ જ ગમેને માથું મારીને શેર સાધુ આશ્રમમાં આવી જાય, ના પડે તો ઊભા ન રહે ને. એક જણાને કીધું કે ભાઈ ઊભા રહે, હું સ્વામીને બોલાવી દઉં. તો કે હું તું ના પાડનારો કોણ છે, તારા બાપનું છે બધું? દરવાણી અરે બાઈધ્યો, હું તો ભલભલા સ્વામી હુતા હોય ત્યાં સુધી જાઉં છું કે વાત કરે છે તે. જ્ઞાન સ્વામી હું એટલા બધા મોટા થઈ ગયા છે, તું મને રોકે છો? હવે આવી જાય, હવે આપણે કાંઈ ઝઘડો કરાય છે? આવીને પગે લાગીને હારે માણા લઈને જ આવ્યો હોય કે હું પગે લાગ્યો ત્યારે તું ફોટો પાડી લેજે, એટલે પાડી લીધો હોય. એટલે તમારે કોઈને અમારા ફોટા વીડિયાથી ક્યારેય કોઈમાં અંજાવવું નહીં, આ ચોકી ના. ઓકે, નહીં તો પછી હેરાન થાઓ. જે વ્યક્તિઓ સાથે આપણી બેઠક ઉઠક છે, જે આપણા મિત્ર છે, જે આપણા સંબંધી છે, જે આપણા સ્નેહી છે, એમની સાથે આપણે ક્યાંક બહાર જતા હોઈએ, આવતા હોઈએ, હરતા હોઈએ, ફરતા હોઈએ, આપણે એને ઘરે જતા હોઈએ, આપણે ઘરે આવતા હોય, એ આપણા ફંક્શનમાં, વિવાહાદિક પ્રસંગમાં હોય, આપણે એનામાં હોઈએ, એટલે એને લઈને દુનિયા આપણને માપે છે, આપણી કિંમત આંકે છે. એ વાત ધ્યાનમાં લેજો. એક ગામમાં અમે જાતા હતા. હવે એ ગામમાં નવા નવા તે કોક જે મળ્યો એને ઘરે અમારે ઉતારો કરવો પડે. એટલે એક હતો આગેવાન, જરા મોટો ભગત કહેવાતો હતો, તો એને ઘરે જઈને ઉતર્યા. પછી બીજી વાર ગયા તો એ કે આપણે ઘરે તો ઉતર્યા. પછી થઈ કઠણા એવી કે એ ગામમાં પછી કોઈને સત્સંગ ન થયો. પછી મને વિચાર થયો કે હાલો આવું કેમ થયું. પછી મેં એક ડાયા માણસને પૂછ્યું, મેં કીધું આ ગામમાં કેમ કોઈ માણસ અમારી પાસે બહુ આવતું નથી, મોટી સભા થતી નથી, ને આમ બધું કેમ થાય છે, કાંઈ સમજાણું નહીં અમને. ત્યારે એણે બહુ હેતથી કીધું કે રાજી રહેજો સ્વામી, માફ કરજો, તમે જેના દ્વારા આ ગામમાં પ્રવેશ કર્યો છે ને એનું કારણ છે. હું તમને નહોતો કહેતો એક સિક્રેટ વાત કહું, એ આ મને કે તમારે કોઈ પણ ગામમાં કે શહેરમાં જો સત્સંગ કરાવવા જવું હોય, કોઈ જીવનું કલ્યાણ કરવા જવું હોય, તો એ ગામનો સારામાં સારો આબરૂદાર, આખા ગામનું નાક હોય, ભજનદાર હોય, ધર્મ નિયમ વાળો હોય, સજ્જન માણસ હોય, એના દ્વારા એ ગામમાં એન્ટ્રી કરવી, તો આખું ગામ આવે, તમારું વજન પણ પડે અને કંઠી પણ બાંધે લોકો. પણ જેની ગામમાં કોઈ આબરૂ ન હોય, જેના ધતિંગ ભવાડા આખા ગામમાં પ્રસિદ્ધ હોય, જે બધી રીતે લબાડ હોય, એવાને ઘરે આવીને ઉતરો અને એને હારે લઈને તમે ફરો, કોઈ તમારી પાસે ન આવે. તમે હારા હશો, પણ જેને તમે સાથે રાખ્યો એ નબળો હોવાથી તમારી આબરૂ ગઈ, ક્રેડિટ કટ થઈ ગઈ. રહે સારા સારા જન સાથ. મહારાજ સારા માણસોની સાથે રહેતા હતા, નબળાની સાથે મહારાજ ક્યારેય નહોતા રહેતા. આ અતિ સમજવા જેવી બાબત છે. માટે ઘરમાં નબળો ન કરે ન રાખવો, બને ત્યાં સુધી જો અડખે પડખે હાવ ડલ પાડોશીઓ હોય તો એ એરિયામાં રહેવું નહીં. સારું મકાન બાંધ્યું હોય તો વેચીને બીજી સારી જગ્યાએ જાવું. જો હડેલ માણસો પાડોશી હોય તો કોઈક દિવસ તમારે માથે મોટી આફત આવશે. સારા માણસો સાથે રહેવું, સારા એરિયામાં રહેવું, સારા માણસો સાથે સંબંધ રાખવો. ભલે આપણે કદાચ એની સાથે ન રહી શકીએ, વિદેશ રહેતા હોય, આપણે આ દેશમાં રહેતા હોઈએ, તો પણ આપણે સારા સાથે ઓળખાણ પીછાણને સંબંધ હોય તો ભગવાન આપણા ઉપર રાજી થાય, આપણું જીવન સારું રહે, આપણા બાળ બચ્ચા વગેરે ખૂબ જ સુખી રહે. પણ નબળાની મિત્રાચારી, નબળાનો સંબંધ, નબળા સાથે આવવું જવું, એની ભાઈબંધી કરવી, એને ઘરે આવવું કે આપણે એને ઘરે આવવા દેવા, એને ઘરે જવું, આવું જો કોઈ કર્યું તો એમાંથી કાંઈક થાહે દુઃખ આવશે. માટે સારા માણસોના સંગી થવું, નબળાના સંગી ક્યારેય ન થવું, આટલું ધ્યાન રાખવું. ભગવાન શ્રી હરિની કેટલી અદ્ભુત વાત છે. રહે સારા સારા જન સાથ, એવો મહારાજનો સ્વભાવ હતો. ભગવાન સ્વામિનારાયણ ચરિત્ર ગાથા એવો ગ્રંથ શાસ્ત્રી માધુપ્રિયદાસજી સારોડી ગુરુકુળે લખ્યો છે. એમણે એવું લખ્યું કે ભગવાન સ્વામિનારાયણ ક્યારેક ક્યારેક રમૂજમાં પાસેના હરિભક્તના હાથમાંથી માળા લઈને પોતે ફેરવવા માંડતા. મેન પંક્તિ માળા ફેરવવા ઉપર છે. અને રમૂજ કરતા કરતા માળા તોડી પણ નાખતા, પારા ચારે બાજુ વેરાઈ જતા અને પોતે હસવા માંડતા. તેથી જાણે સંકેત કરતા કે જો સંપ તોડશો તો આ રીતે વેરાઈ જશો. ભાઈ વળી માળા તોડીને જાણે પોતે સંકેત કરતા હોય કે માળા એક સાધન છે, એનાથી સાધ્ય તો ભગવાન છે. સાધનને બહુ તમે પ્રેમ કર્યા કરો ને સાધનમાં બંધાઈ જાઓ તો એનાથી પામવા યોગ્ય સાધ્ય જે પરમાત્મા એ તો સાઈડમાં રહી જાય. સાધનમાં આસક્તિ ન કરવી, સાધ્ય સાથે પ્રેમ કરવો, એવું બતાવવા માટે જાણે કે મહારાજ માળા તોડી નાખતા. સાધનના અભિમાનને તોડી નાખવું એમ મહારાજ જાણે આપણને શીખવે છે. સાધન ગમે તેવું સુંદર હોય તો પણ આખરે સાધન સાધન છે, એ સાધ્ય પ્રાપ્તિ સુધી જ ઉપયોગનું છે. તેને છોડી દેવાની હિંમત હોવી જોઈએ તો જ આગળ ગતિ થાય. પેલી વાત સાંભળી છે ને, એક ભાઈ કૂવામાં પડી ગયો તો પછી ગામના માળાને ખબર પડી, તે કૂવામાં ખાટલો ઉતાર્યો ને એને મળી બેહાડ્યો. ખાટલો આવ્યો ત્યાં સુધી મૂળિયું પકડીને એમને બિચારો ટક્યો. પછી ખાટલા માટે બેઠો ને બધા ખાટલો ખેવા માંડ્યા, પણ ખાટલો બહાર નીકળે નહીં. પછી કૂવામાં જોયું, એટલે ખાટલો કેમ નથી નીકળતો, એ ભગત ક્યાં ભરાણો જોજો. ત્યારે કે ભરાણો કાંઈ નથી તો નીકળતો કેમ નથી, તો મેં મૂળિયું પકડી રાખ્યું છે. મૂકી દે મૂળિયું, તક તમે અટાણે આવ્યા. આ મૂળિયાનો મારા ઉપર મોટો ઉપકાર છે. એમ મૂળિયું મૂકી દઉં, એ મૂળિયાએ તો મને જીવતો રાખ્યો. ગામના લોકોએ કહ્યું કે ભાઈ મૂળિયાએ તને જીવતો રાખ્યો જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી, હવે તારે બહારે નીકળવું હોય તો ભલે એ મૂળિયાએ તને જીવતો રાખ્યો, પણ તારે હવે મૂળિયું મૂકવું પડે ને ખાટલો પકડવો પડે તો તું બહાર આવીશ. ખ્યાલ આવ્યો તમને? એમ દરેક સાધને આપણને ઘણો ફાયદો કરી આપ્યો હોય કોઈ ના નહીં, પરંતુ જ્યારે સાધ્ય સાથે આપણે તન્મય થઈ જવું હોય ત્યારે સાધન પણ છોડવા પડે છે. સાધનમાં ઘણા માણસો બંધાઈ જાય છે. સાધન સાધ્ય પ્રાપ્તિ માટે હોય છે. સાધનને ક્યારેય સાધ્ય કરી નાખવું નહીં. જેને જીવનમાં સાધન સાધ્ય થઈ જાય ખબર ના રહે તો મેન જે સાધ્ય હોય એ હાવ સાઈડમાં જતો રહે અને કરવું તો હું અને થઈ પડે હું. માટે મહારાજ માળા તોડી નાખે છે. માળા એ મહારાજની સ્મૃતિનું સાધન છે, પણ સ્મૃતિ અગત્યની છે. આપણે માળામાં બંધાવવાનું નથી, મહારાજની મૂર્તિમાં બંધાવવાનું છે એવું જાણે મહારાજ સમજાવે છે. શ્રીહરિ એમ જણાવે છે કે આ સર્વે જગત, એક બીજો અર્થ છે, આ સર્વે જગત રૂપી મણકામાં દોરાની જેમ હું સતત પરોવાયેલો છું. આ બધા મણકા છે ને એ માની લો બ્રહ્માંડો છે. એ બધા બ્રહ્માંડોની અંદર જેમ આ મણકામાં દોરો હોહરવો છે એમ હું બધામાં રહ્યો છું. એવી મારી સ્મૃતિ તમારે સતત રાખવી કે ભગવાન બધામાં રહ્યા છે. આ સમગ્ર વિશ્વ ભગવાનથી યુક્ત છે અને ભગવાનને આધારે છે. અર્થાત સહુમાં ભગવાન રહ્યા છે અને બધું ભગવાનમાં રહ્યું છે અને બધામાં ભગવાન રહ્યા છે એને લઈને જ સહ રહ્યા છે. ભગવાન ન હોય તો બધું વેરવિખેર થઈ જાય, નાશ થઈ જાય એમ સમજી સર્વના અસ્તિત્વના આધારે પરમેશ્વરના અસ્તિત્વને નિરખવું, જોવું, માણવું, આ રીતે અખંડ સ્મૃતિ સાધવી એવું જાણે ભગવાન શ્રી હરિ માળા દ્વારા આપણને શીખવાડે છે. કાં તો શ્રીહરિ એવું સૂચવે છે જેમ સર્વે મણકા સુંસરો દોરો છે તેને લઈને મણકામાં આત્મીયતા છે, એકાત્મતા સંધાય છે અને માળાનું સ્વરૂપ બને છે. આમાં દોરો ન હોય તો આ મણકા માળાનું સ્વરૂપ બને નહીં. દોરાને લઈને મણકા, મણકા મટીને માળા પદ પામ્યા, જે સર્વજનને ભગવત સ્મૃતિ માટે ઉપયોગી બને છે. કોણ બને છે? માળા. એકલવ મણકો ભગવત સ્મૃતિ માટે અવલંબન કોઈને બની શકે નહીં. બધા મણકા દોરાને આધારે ભેળા થઈ માળા બને ત્યારે એ ભગવત સ્મૃતિનું સાધન બધાને માટે બને, બધાની મદદ કરી શકે, સેવા કરી શકે. એકલો મણકો કાંઈ ન કરી શકે. જો આત્મીયતા રૂપી દોરો તૂટી જાય, મહારાજ એ સમજાવે છે જો મેં આ દોરો તોડ્યો, હવે જોઈ લો મણકા રહ્યું કાંઈ, કોઈનું ઠેકાણું, બધા ઉડી ગયા ને આ ડાવળા વેરવિખેર થઈ ગયા ને, માટે જો તમે આત્મીયતા તોડશો, સંપ તોડશો તો મણકાની જેમ વેરવિખેર થઈ જશો. આવું કંઈ સમજાવવા માટે મહારાજ પ્રેક્ટિકલ આવી કંઈક લીલા કરતા હોય એવું આપણે માનવું. અને જો આપણે સંપ તોડી નાખ્યો, આત્મીયતા તૂટી ગઈ અને વેરવિખેર થઈ ગયા તો નથી આપણું કલ્યાણ થવાનું અને નથી આપણા દ્વારા અન્ય કોઈનું કલ્યાણ થવાનું. આપણે કોઈના કલ્યાણ માટે ઉપયોગી નથી બનવાના. માટે વાલા ભક્તો, ભગવાનની આ માળા તોડવાની લીલાના આવા બધા અર્થ અલગ અલગ સંતોએ કાઢ્યા. બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે, ફેરવે તાણી રે, કંઈક માળા તોડે. વાતો કરે રે રમૂજ કરીને હસતા, ભેળી કરી રે માળા કરમાં ઘસતા. આમ ભેળી માળા કરીને આમ આમ ઘસ્યા કરે. મારાને આમ એવો સ્વભાવ હતો, આમ આમ કર્યા કરે. વાલા ભક્તો, સરસ મજાની મહારાજની આવી નાની નાની અલૌકિક લીલાઓ છે કે જેને સંભાળવાથી આપણા પાપ બળી જાય, આપણને શાંતિ મળે, આપણું કલ્યાણ થાય. વાસુદેવ ચરણ સ્વામી પાર્ષદ ગુમાન ભગત એના ગ્રંથમાં જે લખે છે એ મને ગમ્યું છે એટલે આપના માટે હું લાવ્યો છું. રાજીપો કાંઈ રમૂજ હોય તો વદન નેત્રને પ્રકાશીને અસે હરિ મંદ હાસ સોતા અધર સુધારસ વાસીને. આ બધા ભીમજી ભગત, ગુમાન ભગત વગેરે પાર્ષદો શ્રીજી મહારાજની સાથે રાત દિવસ રહેનારા મહારાજના ઉત્તમ મુક્તો હતા. એણે મહારાજને જેટલા હાવ નજીકથી રાત દિવસ જોયા છે એટલા તો કોઈ મોટા સંતોએ પણ મહારાજને નહીં જોયેલા. કેમ જે સાધુ તો સાધુની ધર્મશાળામાં રહેતા અને આ બધા મહારાજની પાસે રહેતા. અને એમણે આ પાર્ષદોએ જે મહારાજની સ્વાભાવિક ચેષ્ટા લખી છે એટલી બધી સરસ અને એટલી બધી અનુપમને ઝીણી લખી છે, તમે ખુશ થઈ જાઓ. દસે દસ ચેષ્ટાઓને અમે સારી રીતે વાંચી અને પછી એમાંથી આ કથા તૈયાર કરી છે, જેમાંથી અમને બહુ જ મળ્યું અને બહુ આનંદ આવ્યો. હમણે સારા સારા જન સાથે મહારાજ રહેતા એ પંક્તિ ભીમજી ભગતની હતી અને અહીંયા કહે છે ગુમાન ભગત, એટલે પછી એ સાધુ થઈ ગયા હતા એટલે વાસુદેવ ચરણનું નામ હતું, ભીમજી ભગત પછી સાધુ નહોતા. રાજીપો કાંઈ રમૂજ હોય તો વદન નેત્રને પ્રકાશીને હસે હરી મંદ હાસ સોતા અધર સુધારત વાસીને. આ પહેલી પંક્તિ છે. રાજીપો કાંઈ કોઈના ઉપર મહારાજનો જ્યારે રાજીપો થાય, મહારાજ ખુશ થઈ જાય ત્યારે, અને રમૂજ હોય તો, કાંઈક રમૂજ હોય તો, બે વાત કરી, રાજી થઈ ગયા હોય અને કાંઈક રમૂજ હાસ્ય રસ થયો હોય તો. વદન નેત્રને પ્રકાશીને, એટલે મહારાજનું મુખારવિંદામ પ્રકાશતું હતું, નેત્ર મોટા થતા હતા આશ્ચર્ય સાથે. હસે હરિ મંદ હાસ સોતા, મોઢું પ્રફુલ્લિત થાય, નેત્ર પોળા થાય અને મંદ મંદ હાસ્ય કરીને હસતા, ખડખડાટ નહીં. કેવી રીતે? તો કે અધર સુધારસ વાસીને. પહેલા તો મને સમજાણ જ નહીં, કથા તૈયાર કરતા હતા કેટલી વાર વાંચ્યું, સમજાણ જ નહીં. અધર સુધારસ વાસીને એટલે હું, પછી ભગવાનને લાઈટ કરી, અધર સુધારસ વાસીને એટલે આ હોઠ છે ને, હોઠ એને બંધ રાખીને બાણું વાસી દે, આપણી હાદી ભાષા લખીને, એટલે હું તો ગોટે ચડ્યો. વાસીનો અર્થ આપણે વાસ સમજીએ, અક્ષરવાસી, વૈકુંઠવાસી, વાસી શબ્દ નહીં આવે. એટલે અહીંયા એનો અર્થ માથામાં આવ્યા કરે, અધર સુધારસ વાસીને એટલે વાસ કરવાની વાત આવ્યા કરે. ભાઈ વાસીને નહીં, બંધ કરીને, બંને હોઠને બંધ રાખીને હસે હરી મંદ હાસ સોતા. હોઠ ન ખુલે, આંખો પોળી થાય, મોઢું પ્રફુલ્લિત થાય, પણ બંને હોઠ બંધ હોય અને હસતા હોય એને મંદ હાસ્ય કહેવાય. શું કહેવાય? હાસ્યના પણ બહુ પ્રકાર છે. પેલા જીતુભાઈ દ્વારકાવાળા ક્યારેક બતાવે છે, ડોસી હાસ્ય, ડોહા હાસ્ય, અટ્ટ હાસ્ય, યુવાન હાસ્ય, મંદ હાસ્ય, ત્રાહુ હાસ્ય, બાંગુ હાસ્ય, ખંધુ હાસ્ય. એક ખંધુ હાસ્ય આવે, સમજ્યા, પેટમાં પાપન કરે, ખંધુ હાસ્ય કહેવાય. ગઢી ડોશી નું હાસ્ય જીતુભાઈ સરસ બતા, એ આપણને બહુ ફાવે નહીં ભાઈ, એ મિમિક્રી લોકોને હારી ફાવે. એકવાર હોક થાય ને પછી થાય, મલકરતી બહુ અવાજ ન નીકળે અને આંચકા આવે ન કરાય, એ ડોશી હાસ્ય કહેવાય. તો વાલા ભક્તો, ભગવાન ક્યારેક મંદ હાસ્ય કરતા હતા અને ક્યારેક તો એટલા બધા દાંત કાઢતા હતા પેટ પકડીને. એ લખ્યું છે, લોટી જાય વળી સેજમાં, એટલા બધા દાંત આવે ને તે પથારીમાં ગલોટિયા ખાવા માંડે. લોટી જાય વળી સેજમાં, વાલમજી બહુ હસતા, હાથે કરી પેટ જાલી રાખે, હાથેથી પેટ જાલી રાખે ને ગલોટિયું ખાઈ જાય પથારીમાં. રાજીપે રસ બસતા, આવું હસતા એમ કે છે. હા, વળવા હતા ને મહારાજ, મહારમતિયાળ હતા, સમજાણું તમને. પોતે પુરુષોત્તમ નારાયણ હતા, આનંદ બ્રહ્માંડના સ્વામી હતા, પણ એને એનું કાંઈ વજન નહીં ને, એટલે આ રીતે પોતે ખિલખિલાટ હસી શકે, પેટ પકડીને હસી શકે, ગલોટિયા ખાઈ જાય દાંત કાઢતા કાઢતા, એ બધું એનાથી થાય. બાકી આપણું કામ નહીં, આપણે તો જરા ખ્યાલ આવ્યો, આપણે તો આપણે મોટે ભાગે જ્ઞાની પુરુષો ચડાવેલા તબલાની જેમ ભારે ખમ થઈને ફરતા હોય, સમજ્યા, બધાના બાપ થઈને એડવાઇઝ આપ્યા જ કરે, જોતી હોય ન જોતી હોય તમે. પરંતુ ભગવાન સ્વામિનારાયણની રીત હા ઉલટી હતી. તેઓ ભગવાનપણાના ભારથી મુક્ત, હળવા ફૂલ જેવા હતા. રમૂજ અને હાસ્ય એમના સ્વભાવમાં સહજ રીતે વણાયેલા હતા. એમનું મંદ મંદ હાસ્ય ભારે મોહજનક હતું, ખેંચી લેતું બધાને. તેઓ જ્યારે મોકળે મને ખિલખિલાટ હસતા, ત્યારે જાણે કે પારિજાતના પુષ્પોનો વરસાદ થતો. એમની દાડેમની કળીઓ જેવી દંત પંક્તિ અત્યંત સુંદર લાગતી. એમાંય બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર જેવા સખાઓ સાથે જ્યારે મહારાજ હોય ને, ત્યારે તો હાસ્ય રસની મહારી હેલી જામતી મહાસાગરની જેમ હાસ્યરસ ત્યારે હિલોળા લેવા માંડતો ભાઈ, આવા મહારાજ રમુજી હતા. કાલે આપણે ન જાણ્યું કે દિવસમાં બે ત્રણ વાર તો મહારાજ એવું કાંઈક દાંત કાઢીને ગોટો વળી જઈએ એવું ટીખળ કરતા કરતા ને કરતા. એક નાનું એવું ટીખળ તમારી આગળ કહેવું છે. જેતલપુરમાં બનેલું મહારાજ એકવાર જેતલપુરમાં ઊભી બજારે ચાલતા ચાલતા નીકળ્યા, અને જેતલપુરને ગામને દરવાજે આવ્યા ત્યારે માથા ઉપર પાણી ભરેલા બેડા બબ્બે ઠામ ઉપરા ઉપર મૂકીને 10-20 પનિહારીઓ સ્ત્રીઓ સામે મળી. એમને દેખીને મહારાજ બોલ્યા, અરે બેન્યુ, તમે સૌ માથા ઉપર પાણી ભરેલા ઠામ લઈને આવો છો, ઉપરા ઉપરી બબ્બે બેડા તમારા માથે તમે રાખો છો, આ તમારામાંથી કોઈએ હાથ પણ અડાડ્યો નથી, આવી કળા તમે કઈ રીતે શીખી છે? તે જેમ હોય તેમ વાત કરો. આવું મહારાજે 10-20 ડોસીઓ હતી ને એને કીધું. પકડવાના નહીં બબ્બે બેડા માથે રે અને ગપ્પા મારી ત્યાં હેલ્યો આવો. ત્યારે તે સ્ત્રીઓ બોલી, મહારાજની સાથે સંતોય હતા ને મહારાજે હતા. પછી તે સ્ત્રીઓએ મહારાજ સાથે મજાક કરી. આ ડોસ્યુ અમુક હોય ને, એણે કીધું, સીતાજીના હુકમથી હનુમાનજી અમારા ઠામ અધર રાખે છે, અધર સ્વામિનારાયણ. આ સાંભળીને મહારાજ હસ્યા અને એમ બોલ્યા, આ વાત તમે હવામાંથી અધર બનાવી નાખી છે, પણ જ્યારે હનુમાનજી કંઈક ખેલ કરે ત્યારે તમારી કેવી ગતિ થાય મહારાજ કે. એવું બોલીને શ્રીહરિ તો આગળ ચાલતા થયા. થોડાક જ દૂર ગયા અને શ્રીહરિ ઐશ્વર્યથી તે સ્ત્રીઓના માથા ઉપર જ એની મેળે બધાના માટલા ફોડ નાખ્યા. સીધી પાણીની ધાર પોતા ઉપર આવી, તેથી બધા વસ્ત્ર પલળી ગયા અને ઠામ નીચે પડીને અથડાતા ભાંગીને ભૂકો થઈ ગયા અને સ્ત્રીઓ પોત પોતાને ઘેર પલળીને ગઈ. તે દિવસ હોળીનો હતો તેથી ગામ લોકો બોલ્યા, બરાબર થયું બરાબર થયું. હા, હવે ગામના લોકો જે વાતો કરે છે સાંભળવા જેવી, બરાબર થયું કે સ્ત્રીઓના માથા ઉપર રહેલા ઠામ આ રીતે ક્યારેય ફૂટે જ નહીં. હું કેમ મેપા? તો કે સાચું હોતા. તો આ ફૂટ્યા એનું કારણ? તો કે એની કંઈક ભૂલ હોય, આ જ દિવસે ફૂટ્યા. અને જો પછી કંઈક ભૂલ થઈ હોય, એકની જ ભૂલ હોય તો એકનું ઠામ ફૂટે કે બધાના ઠામ આ રીતે હામટા ફૂટે નહીં. તે સ્ત્રીઓએ શ્રીહરિની અને સંતોની મર્યાદા ન રાખી. એક પછી એક એમ બધી સ્ત્રીઓ સામે ચાલી જ આવી. મહારાજ અને સંતો બજારે આવતા તો હેલ્યું જ આવ્યું. પછી તો કોઈ એક મર્યાદા પુરુષ છે તેને બધી સ્ત્રીઓના ઠામ ફોડી નાખ્યા. ગામના લોકો જ્યારે આવી વાતો કરતા હતા ત્યારે સ્ત્રીઓના મનમાં પણ ઘણો શોક થયો કે આપણે લોચો માર્યો. ભગવાન કે સંતો જ્યારે બજારે નીકળ્યા હોય ત્યારે આપણે જરા એક બાજુ થઈ જવું જોઈએ, થોડી મર્યાદા રાખવી જોઈએ, થોડો એમનો આદર રિસ્પેક્ટ આપવો જોઈએ. કાંઈ કર્યો નહીં ને એમનામ કોઈને ગણ્યા વગેરે હાલ્યા આવ્યા, એમાં આ દિશા થઈ. આ ઘટના ઘટ્યા પછીના દિવસોમાં ગામની સ્ત્રીઓ એટલે કે જેતલપુરની સ્ત્રીઓ જ્યારે પાણી ભરીને આવતી હોય અને સામેથી શ્રીહરિ અથવા સંતો આવતા દેખાય ત્યારે તે સ્ત્રીઓ બજારમાં એક કોરે ઊભી થઈ રહેતી હતી. જ્ઞાન આવી ગયું. માટે વાલા ભક્તો, મહારાજ રમૂજ કરતા કરતા પણ મર્યાદાનું સ્થાપન કરતા. ભગવાન શ્રીહરિની રમૂજી વાતોમાં જ્ઞાન રહેલું હતું. એ ગમ્મત સાથે દિવ્ય જ્ઞાન પીરસી દેતા હતા. આવી મહારાજની સ્વાભાવિક પ્રકૃતિ હતી. એટલે સ્વામી લખે છે, વાતો કરે રે રમૂજ કરીને હસતા, ભેળી કરી રે માળા કરમાં ઘસતા. હવે માળા હું કામ ઘઈ ઘઈ કરતા હતા એની વાત આપણે સમજવી છે થોડીક આપણા ઢંગથી. શ્રીહરિ આનાથી જાણે એવું શીખવે છે, માળા ઘવાથી એવું શીખવે છે કે અમે સમૈયા ઉત્સવ કરીને અમારી આત્મીયતા રૂપી દોરાથી તમને બધાને ભેળા કરીએ છીએ અને સમૈયા રૂપી માળા કરીએ છીએ અને તમને મારી સાનિધ્યમાં એટલે કે મારી હથેળીમાં રાખીને મારી નજરથી, મારા ઉપદેશથી, મારા સ્પર્શથી, મારી કૃપાથી હું બધાને આમ ઘઉં છું ભેગા કરી અને તમારા કારણ શરીરને તમારાથી છૂટું પાડી તમને મહામુક્ત બનાવું છું. વાત આમ છે, બધા કરહડા ડુંડાઓ ભેગા કરીને ખળામાં કેમ પગર નાખીને મહળે આ ખળાવાડીમાં પગર એટલે સ્વામિનારાયણ ભગવાનનો સમયો, બધા ભગતને ભેળા કરીને મહળવાના, એટલે સ્વભાવ સોલાઈ જાય ને કાળું શરીર સોલાઈ જાય ને બધા સીધા થઈ જાય. આ રીતે ભેળા કરીને મહળવાથી તમારા એ ભક્તો વાંકા ચૂકા ઓકવડ સ્વભાવ હોય ને એને છોલીને અમે હું વાળાને સીધા બનાવી દઈએ છીએ, જેથી તમે આ સત્સંગમાં સુખી રહો અને તમારાથી બીજા બધા પણ સુખી રહે. આપણે સુખી હોઈએ પણ આપણે જેને ભરાઈ એ બિચારો દુઃખી થાય ને, સમજ્યા? ઓલા મહાપુરુષ અહીંયા આવ્યા તે મને કહેતા હતા, અમે કહીએ એમ તમે સમજો, પગે લાગી જાઓ, શરણાગતિ લઈ લો, નહીંતર આ તમારો ભક્ત ચિંતામણી મહોત્સવ સમજી લેજો, થાહે નહીં રફે દફે થઈ જાય. હાલો પગમાં પડી જાઓ. કે મેં કીધું કાંઈ ફોર્મ્યુલા, મને કે ફોર્મ્યુલા બર્મ્યુલાની વાત જ ન કરાય. પગમાં પડવાનું એટલે પગમાં પડવાનું, મને કે કાં સમજતા નથી. મેં કીધું પણ કાંઈ કારણ બારણ કે કારણ કાંઈ ન હોય, થોર આરે ગહાવામાં થોર ને કાંઈ વાંધો ન આવે. મને કે સમજી જવાનું તમારે, એટલે કે અમે થોરિયા છીએ ને સોલાઈ જાઓ તમે, એમ ખ્યાલ આવ્યો? આપણા સ્વભાવ જો સોલી નાખ્યા હોય ભગવાને સંતોએ કૃપા કરીને વઢીને ઠપકો દઈને ઉપદેશ દઈને ભેગા કરીને આમ તેમ યુક્તિ પ્રયુક્તિથી, તો શું થાય? આપણે સરસ મજાના સરળ સુવાળા સીધા બની ગયા હોઈએ, એટલે કોઈને આપણા દ્વારા દુઃખ કે ઠેસ પહોંચે નહીં, સૌ આપણાથી સુખી રહે, એટલે કોઈનો આપણાથી અપરાધ થાય નહીં, પાપ થાય નહીં, કોઈ કોચવાય નહીં, એટલે આપણી ભક્તિ સુરક્ષિત રહે, પુણ્યદાન કરેલું બધું અકબંધ રહે. કોઈને આપણે દુખાવીએ તો આપણું પુણ્યદાન બધું એને જતું રહે, નાઈ નાખવાનું થાય. મહારાજ કહે છે એટલા માટે તમને મારી આત્મીયતાથી બધાને ભેગા કરી એક સરસ મજાની સમયારૂપી માળા કરી મારી નજરથી મારા ઉપદેશથી તમને બધાને અહીં ભેળા મહળું છું, છોડું છું અને ચોખા કરું છું. એ તમને બધાને મારે ચોખા કરીને મારા ધામમાં લઈ જવા છે. હા, અને કોઈનો કોઈ અપરાધ ન કરો, કોઈનો કોઈ અવગુણ ન લો એવા તમારા સ્વભાવ બનાવી દેવા છે, તેણે કરીને તમે સુખે આ સત્સંગમાં રહો, સાધુ સંતો ભક્તોની સેવા કરો, હવનો રાજીપો લઈ શુદ્ધ થઈ બધાય મારા ધામમાં પધારો. વાતો કરે રે રમૂજ કરીને હસતા ભેળી કરી રે માળા કરમા ઘસતા. ચલો થોડુંક ગાઈએ. વાતો કરે રે રમૂજ કરીને હસતા ભેળી કરી રે માળા કરમા ઘસતા ક્યારે મીજી રે નેત્ર કમળ ને સ્વામી પ્રેમાનંદ કહે રે ધ્યાન ધરે બહુ નામી. પહેલો પદની છેલ્લી કડી, પહેલા પદની, હા હમણાં એક પદની કથા પૂરી. વાલા ભક્તો, ક્યારેક મેચી રે નેત્ર કમળને સ્વામી પ્રેમાનંદ કહે ધ્યાન ધરે બહુ નામી. આ પંક્તિમાં સ્વામી એટલે કે પ્રેમાનંદ સ્વામી શ્રીહરિજીના ધ્યાન મુદ્રાનું દર્શન કરાવે છે. શ્રીહરિ પોતે ધ્યાન કરી સૌ ભક્તોને પ્રેરણા આપે છે કે વાસના બાળવી હોય, કારણસર ટાળવું હોય તો ધ્યાન કરવું અતિ આવશ્યક છે, અતિ આવશ્યક છે. જે લોકો ધ્યાન કરે છે એને બહુ ફાયદા થાય છે. જે લોકો ધ્યાન કરતા હતા એના ઉપર મહારાજ બહુ રાજી હતા. એવા થોડાક પ્રસંગો, એવી થોડીક વાતો આપની આગળ અહીંયા રજૂ કરતા મને ઘણો આનંદ આવે છે. વાલા ભક્તો, જૂની હસ્તપ્રતમાં એક પ્રસંગ લખ્યો છે કે પ્રભાનંદ સ્વામી ગિરનાર જંગલમાં ધ્યાનમાં બેઠા હતા. કોણ? પ્રભાનંદ સ્વામી ગિરનારના જંગલમાં. ત્યાં અચાનક એક સિંહ આવ્યો અને પ્રભાનંદ સ્વામી ઉપર એણે પંજો ઉઠાવ્યો અને તત્કાળ શ્રીહરિ ત્યાં પ્રગટ થયા, હાકોટો કર્યો અને સિંહને ભગાડી મૂક્યો. આ છે ધ્યાન કરનારા ઉપર શ્રીહરિજી મહારાજની કૃપા, રાજીપો. અને નરસિંહાનંદ સ્વામી વનમાં એકવાર એકાંતમાં ધ્યાન કરવા બેઠેલા, સ્વામીને ખબર નહીં અને પાછળથી વાઘ આવ્યો અને સ્વામીને ઊંઘ્યા, એટલે સ્વામીને ખબર પડી કે વાહે કો ગડ્યું. એટલે સ્વામીએ પાછું વાળીને જોયું, ત્યાં તો મોટો વાઘ. ત્યાં તો શ્રીજી મહારાજ પ્રગટ થયા અને વાઘને એક હોટી મારી પેલો રાઈડ નાખતો ભાગ્યો. અને પછી મંદ મંદ હસતા મહારાજ એવું બોલ્યા, નરસિંહાનંદ સ્વામી, બિશોમાં તમે શાંતિથી ધ્યાન કરો, અમે તમારી રક્ષા માટે ખડે પગે અહીં ઊભા છીએ. કે આ છે ભગવાન સ્વામિનારાયણ. ધ્યાન ભજન કરે એને ભગવાન આ રીતે સદાય સાથે રહીને સર્વ સુરક્ષા બક્ષે છે. ભજન કરે એને ભગવાન અન્ન વસ્ત્ર વગેરે તો આપે, પરંતુ એના સર્વે સંકટ કાપે. આવી મહારાજની ધ્યાન કરનારા ઉપર બહુ કૃપા, ભજન કરનારા ઉપર, સેવા કરનારા ઉપર બહુ દયા વર્તે છે. શ્રી હરિ કહે છે વચનામત કાર્યાણીનામાં, ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતર્યાની પેઠે જુદું થઈ જાય છે. આંબળ્યું કઈ બે વસ્તુ? ધ્યાન અને વચન, અર્થાત આજ્ઞા ઉપાસના. ધ્યાન એટલે ઉપાસના, ભગવાનના વચન એટલે આજ્ઞા. આજ્ઞા ઉપાસના જો આપણે બરાબર કરીએ તો જ આપણું કારણ શરીર બળે અને અક્ષરધામ મળે. ઘણા ઉપાસના હારી કરે પણ આજ્ઞામાં જ્યાં ત્યાં લોચા મારે. ઘણા આજ્ઞા બહુ હારી પાડે, ધર્મનું અંગ હોય પણ ભગવાનની ઉપાસનામાં લોચા હોય. માટે વાલા ભક્તો, આ બંને વસ્તુ જોઈશે. આપણા જૂના સંતો કહેતા આજ્ઞા ઉપાસના બે પાંખો છે, એ પાંખોથી ઉડીને અક્ષરધામ સુધી જઈ શકાય છે. માટે એ બંને પાંખોને સુરક્ષિત રાખવી, મજબૂત રાખવી, એમાં કોઈ રોગ કે કોઈ પ્રકારની તકલીફ આવવા દેવી નહીં. અર્થાત આજ્ઞા ઉપાસના સારધાર દરેક ભક્તોએ રાખવી જોઈએ. મહારાજ કહેતા હતા કાર્યાણીનામાં, આજ્ઞા અને ઉપાસના વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. માટે ભગવાનના ભક્તએ ભગવાનમાં ધ્યાન રાખવું. ક્યાં ધ્યાન રાખવું? એણે ભગવાનનું ધ્યાન ધરવું. કોનું ધ્યાન ધરવું? ભગવાનના ભક્તએ ભગવાનના વિચારો કરવા. કોના? ભગવાનના ભક્તોએ ભગવાન વિષયક ડિસ્કસ કરવી, બીજી બધી બબાલમાં ક્યારેય પડવું નહીં. અને ભગવાનના ભક્તએ ભગવાનની આજ્ઞા પાળવી. ગમે તેવા લેભાગુ લબાડ માણસોની આજ્ઞા ક્યારેય માનવી નહીં, એને સહેશરમમાં આવવું નહીં. ગમે તે રીતે કળવળ કરીને પણ એના દાબમાંથી નીકળી જવું અને પુરુષોત્તમના દાબમાં રહેવું. ભગવાનની આજ્ઞા લોપતા બહુ બીવું હો, વાર વિચાર કરવો કે હું લોપીશ તો ખરો મારા મન માયના સુખની લાલચે, પરંતુ પુરુષોત્તમની આજ્ઞા લોપવાથી આ દુનિયામાં ક્યારેય કોઈ સુખી થયો નથી ને ક્યારેય કોઈ થવાનો નથી. કદાચ આજ્ઞા લોપીને જરીક જેટલું સુખ આપણે જે ઈચ્છ્યું હોય, મહાન માન્યું હોય એને લૂંટી લઈએ, ભોગવી લઈએ, ખેર. પણ પછી પસ્તાવો, બળતર્યા, બેઆબરૂ થવાય અને જે નુકસાનીઓ જાય એ કેમેય ભરપાઈ થાય એવી હોય નહીં. માટે વાલા ભક્તો, ભગવાન શ્રીહરિનું ધ્યાન ભગવાન આપણને શીખવાડવા પોતે પ્રેક્ટિકલી કરીને બતાવે છે. અને ધ્યાન જેને કરવું હોય એને ભગવાનની આજ્ઞામાં પહેલાં રહેવું જરૂરી છે. આજ્ઞામાં જે રહેતા નથી અને ધ્યાન ધર્યા કરે છે એને ધ્યાનની સિદ્ધિ ક્યારેય થતી નથી. ધ્યાનનો તો અપાર મહિમા છે, પણ ધ્યાન ધરવા માટેની પાત્રતા છે એક તો પુરુષોત્તમ નારાયણનું અને પુરુષોત્તમ નારાયણના સંબંધમાં આવેલા તમામનું અતિ મહાત્મ્ય જાણવું. અતિ દીન ભાવે દાસપણે રહીને બધાને મોટા માનીને અતિ પ્રેમયુક્ત હૃદય કરીને જો પુરુષોત્તમનું ધ્યાન કરીએ અને ભગવાનની નાની મોટી આજ્ઞામાં રહીએ તો ધ્યાન સિદ્ધ થાય. જેને મહિમા નથી, એને પ્રેમ નથી, જે ભગવાનની આજ્ઞામાં રહેતા નથી, જે વધારે પડતા દોડડાયા મનમુખી પોતાના પ્લાનો કરે છે, જેમાં ભગવાને શું કહ્યું છે, શ્વની ના પાડી છે, કાંઈ જોતા નથી, એવા બધા ધ્યાની થઈ ગયા હોય તો એના ધ્યાન બધાના દંભ જેવા હોય, એમાંથી કાંઈ હરવાળા સિદ્ધિ થતી નથી. બાકી ધ્યાનનો મહિમા છે મોટો. આ સાગરની ચોપાઈ સૌ કોઈને જાણ્યામાં છે, મહાન છે, આપણે ગાવી છે. एक पलक करे मूर्ति को ध्याना, निरता सुरात करी के एक ताना।
एक पलक करे मूर्ति को ध्याना, निरता सुरात करी के एक ताना।
कोटि वैर विधि सम संपत पावे, पलक ध्यान की समन आवे।
कोटि वैर विधि सम संपत पावे, पलक ध्यान की समन आवे।
करोड़ों ब्रह्मांडनी तमाम संपत्ति प्राप्त करे तोय एक पलवा भगवान ना ध्यान थी जे फल मळे छे एने समान ना। एक पलक करे मूर्ति को ध्याना, निरत सुरत करी के एक ताना। अतिशय एकाग्र थईने, अतिशय प्रेमयुक्त थईने एक ज पळ करेलू ध्यान करोड़ों ब्रह्मांडनी तमाम संपत्ति पायमा करता वधारे फलदायक छे, सुखदायक छे, शांतिदायक छे। आ छे महाराजनी मूर्तिना ध्याननो फळ, महाराजनी मूर्तिना ध्यानो महिमा। આપણે અહીંયા 8 દિવસ રહેશું, શિબિર કરશું, એમાં કેટલું બધું ભગવાનનું સ્મરણ થશે, ધ્યાન થશે, હરિગુણ ગાન થશે, એનું કેટલું બધું મોટું ફળ થશે। નસીબદાર હોય એનાથી અહીંયા 8 દિવસ બેહાય પલોઠી વાળે।
હરી કે ભજન મે રુચિ ભય જાતું, વેદ પુરાણ સરાહત તાતું।
પરમાત્મા ના ભજન માં જેને રૂચિ થઈ, વેદ પુરાણ એના વખાણ કરે કે આના ભાગ જાગી અને ભજન કરવાની ઈચ્છા થઈ, ભજન માં મન લાગ્યું, એને મનમાં એમ જેમ ચાલો શિબિરમાં જઈએ, ભજન કરીએ, કથા સાંભળીએ, માળા ફેરવીએ એવી ભાવના થઈ અંદર ભાવના, વેદ પુરાણ એના વખાણ કરે છે, ભાગશાળી થઈ ગયો અને આવો ભાવ થયો। બાકી ભજન કરવાનો ભાવ ક્યાં કોઈને થાય છે? શિબિર ભરવાનો ભાવ ક્યાં થાય છે? પૈસા વધી ગયા હોય એટલે હે તીજે તીજે રખડવાનું ફરવા વ્યા જાય છે, માણા દુબઈ જાય છે, પૈસા બગાડે, મગજ બગાડે, જિંદગી બગાડે। જ્યારે આપણે બધા મહારાજની કૃપાથી અહીં બેઠા બેઠા મહારાજનું ધ્યાન ભજન કરીએ છીએ, વાહ!
હરિ કે ભજન રુચિ ભય જાતું, વેદ પુરાણ સરાહત તાતું।
હરિ કે ભજન મે રુચિ ભય જાતું, વેદ પુરાણ સરાહત તાતું।
સબ સાધન કો ફલ સો પાયો, સો પાયો,
સબ સાધન કો ફલ સો પાયો,
હરી મે જાતો જીત ઠેરાયો,
હરી મે જાતો જીત ઠેરાયો।
હરી કે ભજન મે રુચિ ભય જાતું, વેદ પુરાણ સરાહત તાતું।
હરી કે ભજન મે રુચિ ભય જાતું, વેદ પુરાણ।
આપણને બધાને વેદ પુરાણ અતિ વખાણે છે, આપણને બધાને વખાણ, હવે બીજાના વખાણની આપણે જરૂર નહીં। આ ચોપાઈ અનુસાર ભગવાન શ્રી હરિ પોતે નેત્ર કમળને મીચીને ધ્યાન કરીને આપણને એવી પ્રેરણા આપતા હતા કે તમે બધા ધ્યાન કરવાનું અંગ પાડો, ભલા ધ્યાન કરજો, ક્યારેક મીચી રહે નેત્ર કમળને સ્વામી પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુ નામી। આ રીતે પ્રથમ શ્રી હરિને રે 10 પદ પૈકી આ પહેલું પદ અહીંયા પૂર્ણ થયું। પદ બીજું, હમ સબ મિલકે ગાયંગે, સાંભળ સૈયર રે लीला नटना करनी सुनता सुख नूरे आपे सुख सागर नी नेत्र कमल नेरे राखी उधाड़ा क्या रे ध्यान रही नेरे वैसे जीवन पारे क्या रे चमकी रे ध्यान करता जागे जोता जीवन रे जन्म मरण दुख भांगे होता आगर रे सभा भराई वैसे संत भरी जन रे सामो जोई रहे छे ध्यान गरी ने रे बैठा होई हरि पोते संत हरी जन रे तृप्तन थाय जोते साधु कीर्तन रे गाय वगाड़ी वाजा तेमने जोई रे मगन थाय महाराजा तेमनी भेड़ा रे चपटी वगाड़ी गाय संत हरी जन रे निरखी राजी थाय क्यारे साधु रे गाय वगाड़ी ताड़ी भेड़ा गाय रे ताड़ी दैवन माली आगर साधु रे कीर्तन गाय जारे पोता आगर रे कथा वंताय जारे पोते वार्ता रे करता होय बहु नामी खस्ता आवे रे प्रेमानंद नो स्वामी सांभळ सैयर रे लीला नटना गरनी सुनता सुखुरु रे आपे सुख सा गरनी ध्यान दीजिए आमा एक सैयर शब्द छे एक लीला शब्द छे एक नटनागर शब्द छे अने सुनता सुखड़ू एक सुखड़ू शब्द छे अने एक सुख सागर शब्द छे आने आपणे समझवानी ट्राय करीए छीए सैयर तथा नटनागर शब्दना अर्थ पहला जोई लीए सैयर कोने कहेवाय सैयर एटले जे दरेक सुख दुखना प्रसंगमां सहभागी होय अपनी जिंदगीना बधा हारा माठा जे काय प्रसंग होय एमां आपणी हारे होय अपने साथमां होय सहभागी होय प्रेमानंद स्वामी परमहंसनी मंडळीने निज सैयरो कहता होय ए स्वाभाविक छे वाला भक्तो अपना भारतीय आध्यात्मिक कवियो અને આપણા લોકસાહિત્યકાર જે કવિઓ છે એ બધાએ જે જે શબ્દો પ્રયોગ્યા છે નિજ કૃતિમાં એ આપની આગળ હું બોલું છું સાહેલી સાહેલડી સજની સખી સખીરી આલી હેલી મારી બહેની બહેનું બહેનડિયું આવા આવા શબ્દથી કવિઓ પોતાના હૃદયની વાતો જાણે એમની સાથે કરતા હોય એવી કેટલીક પદરચનાઓ આપણા હિન્દુ સાહિત્યમાં જોવા મળે છે આ સૈયર શબ્દનો અર્થ પૂરો હવે નટનાગર વાલા ભક્તો આ નટ શબ્દ છે ને એને લઈને ઘણા બધા શબ્દો આપણે ત્યાં વપરાય છે નટ નટખટ નટવર નટનાગર નટરાજ નટવર આ બધા શબ્દો છે ભાઈ વગેરે શબ્દો સંત કવિઓએ પોતાના કાવ્યોમાં બહુ પ્રેમથી વાપર્યા છે ભગવાન માટે પ્રથમ નટ નટ કોને કહેવાય સૂત્રધાર હોય ને બધાનો સૂત્રધાર એને નટ કહેવાય વેશ ભજવનારને કલાકારને ગોડિયાને જાદુગરને નર્તકને ખેલાડીને ખેલકલનારને અહીં આ બધા શબ્દો જે વપરાણા છે એ ભગવાનને ઉદ્દેશીને વપરાય છે માટે અહીં આત્માના કલ્યાણ માટે ખેલ કરનાર લીલા કરનારને નટ કહેવામાં આવે છે નટ ખટ એટલે કે ટીખળી જરા તોફાની અટકચાળો કોઈથી ગાયજો ન જાય એવો બાહોશ રમૂજી લટકાળો મટકાળો ચાલાક ચંચળ સજાગ જે હોય ને એને નટખટ કહેવાય અહીં નિજ ભક્તને તેની ઈચ્છા પ્રમાણે અનેક રીતે સુખ દેવામાં બાહોશ પરમાત્માને માટે નટખટ શબ્દ વપરાય છે નાગર નગરમાં રહેનાર પુરુષને નાગર કહેવાય સભ્ય કહેવાય વિવેકી ચતુર પંડિત નિપુણ જે હોય ને એને બધાને નાગર શબ્દથી આપણે ત્યાં સંબોધ્યા છે પરંતુ અહીં નાગર શબ્દ તો ચિદ અચિદ રૂપ નગરમાં વાસ કરીને રહેનારા સર્વા અવતારી શ્રી હરિજી મહારાજ એટલે કે નાગર. ચિદ અચિદી એમના નગર છે, એમાં વાસ કરે છે એ નાગર છે, એ તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે છે. નટ નાગર એટલે કે કુશળ છટામાં રહેનાર, નટ વિદ્યામાં પારંગત, વિશ્વરૂપ નાટકનો સૂત્રધાર પરમેશ્વર શ્રી કૃષ્ણ નટનાગર. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર નટવર નટરાજ, બહુ ચતુર હોય, આખા વિશ્વને રચનાર પ્રભુ, શ્રેષ્ઠ અભિનેતા, નાટ્યકળામાં ઘણા પ્રવીણ પુરુષ, ફકડમાં ફકડ પુરુષ, ફાકડો આવા જે હોય એનાથી પણ કળ્યા ન જાય, આવા બધા ભેગા થાય તો પણ જેને ના કળી શકે એવા સર્વ શ્રેષ્ઠ સર્વાવતારી શ્રી હરિજી મહારાજ એટલે નટવર નટનાગર. પ્રેમાનંદ સ્વામી આવા જ ભાવમાં આ શબ્દ પ્રયોજ્યા છે અને ઘણા સંત કવિઓએ નિજ કૃતિમાં આ શબ્દો વાપર્યા છે. સાંભળ સૈયર રે લીલા નટ નાગરની, સુણતા સુખડો રે આપે સુખસાગરની. જે નટની માયા તે પણ કળામાં કોઈને આવતી નથી તો ભગવાનની યોગ માયા કળામાં કેમ આવે? તેથી તેઓ નટનાગર કહેવાય છે. નટની માયા ન જાણી શકતા તો નટનાગરની માયા તો કેમ કોઈ જાણી શકે? વાલા ભક્તો ધ્યાન દીજીએ, ભગવાન પોતાના ભક્તને સુખ આપે છે. શું આપે છે? અને આપણે શેની જરૂર છે? સુખની કે દુઃખની? સુખની. તો એક ચરિત્ર આપણે સંભળાવું છું કે મહારાજે પોતાના ભક્તને કેવું સુખ આપ્યું. વાલા ભક્તો ભક્તને તો સુખ આપે જ, પરંતુ કોઈ ભગવાનના ભક્તના યોગમાં જીવાત્મા આવી ગયો હોય ને એને પણ મહારાજ કેવું સુખ આપે છે? એક સમયે વડતાલમાં શ્રીજી મહારાજને મુંગટ ધારણ કરવાનો સમયો થવાનો હતો. કયો સમયો? મુંગટ ધારણ કરવાનો સમયો થવાનો હતો. પેલા ધર્મપુરથી કુશલ કુંવરબાઈ જે મુંગટ આપેલો ને બધા કે અમે કાંઈ દર્શન કર્યા નથી, અમે ધર્મપુર આવ્યા નથી, તમે મુંગટ ધારણ કરો. પછી મહારાજ એક દિવસ નક્કી કર્યો, કારણ કે રોજ રોજ એક જણો આવે ને કે મુંગટ ધારણ કરો. મહારાજને મુંગટ ગમતો નહોતો, માથે ભાર લાગે ને ઠાકી જાય ને કંટાળીને પછી કાઢી નાખે, વાગે એ કંઈ સારું નહીં, જોવા મારું બાકી ઉપાધિવાળું. મહારાજ કે એક દી નક્કી કરો, તે દી બધાને તેડાવી લો, અમે મુંગટ પહેરીને દર્શન દેશું. એટલે આવો સમયો નક્કી થયેલો, એટલે બધા દર્શને જતા હતા, સમાચાર પૂગી ગયેલા. એ વખતે કંથકોટના પદમસિંહ કાકા, આ પદમસિંહ શેઠ બહુ સારા ભગત હતા, એ આ સમયમાં જવા માટે તૈયાર થયા. તેની સાથે તે કંથકોટના કેટલાક હરિભક્તો બાઈઓ તથા ભાઈઓ પણ સંઘ કાઢીને વડતાલ મુંગટનો સમયો જોવા જવા નીકળ્યા, તૈયાર થયા. ગામ કંથકોટમાં એક મામૈયો આહિર રહેતો હતો, તે ગાડા ભાડું કરવાનો ધંધો કરતો, ભાડે ગાડું લઈને જાય. એની સાથે પદમસિંહ શેઠે આવવા જવાનું એમ બે માથાનું ભાડું ઠરાવીને એક ગાડું ભાડે કર્યું. કેવું ભાડું ઠરાવ્યું? બે માથાનું ભાડું. આપણી ગુજરાતી આપણને આવડતી નથી. આવવા જવાનું ભેગું ભાડું નક્કી કરવું એને બે માથાનું ભાડું નક્કી કર્યું કહેવાય. શું? આપણે જઈને ટોલ ઉપર રિટર્ન ટિકિટ આપજો, એ બે માથાનું ભાડું કહેવાય. અર્થાત રિટર્ન ટિકિટ એમ, આવવા જવાનું બેયનું ભેગું યાર લઈ લે, વળતા આવું તારે મારે ઊભું રહેવું નહીં, તને કાંઈ દેવું નહીં. બે માથાનું ભાડું નક્કી કર્યું એટલે કે રિટર્ન ભાડું નક્કી કર્યું, એક ગાડું ભાડે કર્યું. પછી તે ગાડામાં પોતાનો સરસામાન ભરીને ચાલતા થયા. રસ્તામાં પદમસિંહ કાકા ગાડાવાળા આહિર મામૈયાને શ્રીજી મહારાજના મહિમાની વાતો કરે. ભગવાનના ભગત હોય ને એ ભગવાનનો મહિમા કોઈ કને કહે એને મજા આવે. અને મનમાં એવું થાય કે આને જો ભગવાનનું મહાત્મ્ય સમજાઈ જાય ને જો ભગવાનનો આશ્રય થાય તો આ હા 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 એના કપાળના લેખ ફરી જાય અને હું લખ્યું હોય ને હું એને પ્રાપ્ત થાય. માટે પદમસિંહ કાકા કહે, એલા મામૈયા સ્વામિનારાયણ ભગવાન છે? તો કહે છે કાકા. એટલે આ મામૈયા ધરતી ઉપર અનેક જીવના કલ્યાણ કરવા માટે એ તો ધામમાંથી બધા સાધુ મુક્તો લઈને આવ્યા છો. તો કે હોય એવું થાય કે ઓલ્યાને તમે કાંઈ ભગવાન અરે હાંધો હડિયો નમળે, કાકાને ભાવનો પાર નહીં. કાકા એને એમને કીધ્યા જ કર્યો. કાકા બહુ પ્રેમી અને ઉત્સાહી હતા કે કોક સત્સંગી કરું એમ. પછી ધીમે ધીમે થોડેક આગે જતા મામૈયો થોડોક ગળ્યો, કાકા હતા નાખણી વાળા, ગમે નાખી દે, ધાર્યું નિશાન પાડે એવા હતા કાકા. આહિર મામૈયાને કાકાએ વર્તમાન ધરાવીને કંઠી બાંધીને સત્સંગી કરી નાખ્યો. ધનજા કાકાને એવી રીતે ચાલતા ચાલતા એ તો ભગત થયો. આગળ જતા ગુજરાત પ્રદેશમાં પહોંચ્યા, ત્યાં ગાડામાં જૂતેલા બે બળદમાંથી એક બળદ અચાનક મરણ પામ્યો. બળદ મેર્યો એ ભેગી કાકાની બધી મહેનત પાણીમાં ગઈ, સમજ્યા? બળદ મરી ગયો એટલે ઓલો આહિર મામૈયો કે એ પડમટી કાકા, લો આ તમારા ઉપદેશથી આ કંઠી બાંધી એનું મને ફળ મળ્યું. આ કંઠી બાંધી એમાં મારો બળદ અચાનક મરી ગયો, બાકી કોઈની મર્યો નથી આદ્ય હોતી. કેમ જે આદ્ય હોતી મેં કંઠી બાંધી નહોતી એટલે મારો બળદ મર્યો નતો. આ કંઠી બાંધી એમાં સ્વામિનારાયણે પરસો કર્યો, મારો બળદ લઈ ગયા. માટે લ્યો કાકા આ તમારી કંઠી, એવી ને એવી પાછી હો, હા રાખો મારે જોતી નથી, એમ કહીને ઉતારીને પદમસી કાકાને કંઠી આપી દીધી પાછી. કાકા કે કરીને મારે બેટે આણે લ્યા, હવે આનું શું કરવું, હવે કાંઈ ન થાય, વધી ગયું. પછી તો બીજો બળદ વેચાતો લીધો ગામમાંથી કોકનો, અને ગાડું ચલાવ્યું આ મામીએ અને વળતા લાવ્યા. પાંચ દિવસ સુધી રહ્યા, ગોમતીમ નાયા ને બધા દર્શન કર્યા ને સમયો જોયો ને ત્યાં સમયમાં શ્રી ઠાકોરજીના દર્શનનો અલૌકિક લાભ લીધો. પછી પાછા કંથકોટ પોતાને ગામ આવ્યા. સમય પછી સમય વીતતો જાય છે, એમાં એક વખત એ મામૈયો આહિર માંદો પીડ્યો. અને કાકાને આમ થોડા સંબંધ તો ખરા, એટલે પદમસિંહ કાકા એની ખબર કાઢવા ગયા. ત્યાં જઈને બેઠા અને ધીમે રહીને પૂછ્યું, મામૈયા, હે મામૈયા, કેમ છે? અરે પદમસિંહ કાકા, ભૂંડા હાલ છે, બહુ પીડા થાય છે, અન્ન પણ ખવાતું નથી કાકા, અને મારો બેટો જીવાય જતો નથી, હેરાન હેરાન થઈ ગયો છું, બહુ દુઃખી થાવ છે પદમસિંહ કાકા, કાંઈક દયા કરો. મામૈયા એક વાત યાદ કરી. હું જોન મામૈયા, તને યાદ છે તારું ગાડું ભાડે કરી આપણે વડતાલ ગયા હતા, હે? તું અમારી યારે વડતાલ આવ્યો હતો? તો કે હા. ત્યાં તે શ્રીજી મહારાજના દર્શન કર્યા હતા? કર્યા હતા. તો કે હા. હંભારી હંભારી બધું ત્યાં સાધુઓ હતા? કે હા. હંભારી સત્સંગીઓની સભા ભરાણી હતી? હા. એ હંભારી કર્યા હતા ને દર્શન? તો કર્યા હતા ને. તમારે યારે આવ્યો હતો? હંભારી બધું. અને ત્યાં પાંચ દિવસ આપણે રહ્યા હતા, એમાં જે જે તે જોયું હોય તે બધું યાદ કર મામૈયા, બધું યાદ કર. પછી મામૈયા આપણે વડતાલથી પાછા ઘરે આવતા વચમાં રણમાં જ્યારે આવ્યા ત્યારે આપણને ચોર લૂંટવા આવ્યા હતા, ખબર છે ને? તો કે હા, મારા આવ્યા હતા. ત્યારે આપણને લૂંટવા માંડ્યા, પછી શું થયું? અને પછી અચાનક સ્વામિનારાયણ ભગવાન ઘોડે ચડીને આવ્યા બગડધામાં બગડધામાં બગડધામાં, અને આવીને ચોરને જે હોટિયું મારીને ચોરને કાઢી મૂક્યા, આપણી રક્ષા કરી, ખબર છે ને? કે હા, આંખે જોયેલું કાકા એ ભૂલી જાઉં? અને મામૈયા આપણને કટારિયા સુધી સ્વામિનારાયણ ભગવાન સાથે સાથે ચાલીને મૂકવા આવ્યા હતા, કટારિયા સુધી, સાચું? હા. અને પછી સ્વામિનારાયણ અંતર ધ્યાન થઈ ગયા અને આપણી આવી રક્ષા કરી હતી. એ હંબાર, તે મૂર્તિને જો તું સંભાળીશ ને તો તારી સર્વ દુઃખ થકી ભગવાન સહાય કરશે. ત્યારે મામૈયો બોલ્યો છે, હા હારું કાકા, એક સ્વામિનારાયણને છોડીને પૃથ્વી ઉપર જેટલા દેવ દેવીઓ છે ને એ બધાને કાકા મેં વારંવાર હંભારી જોયા, કોઈએ કાંઈ સહાય કરી નહીં, અને હવે તમે કહ્યું તા લ્યો સ્વામિનારાયણ હંભારું, બસ. એમ કહીને મામૈયો બેઠો થયો, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી અને હંભારીને એ નારાયણ ધૂન કરવા લાગ્યો. ઘડીક ઊભા થઈ જાઓ, બીજો હું મામૈયાની હારી હારી.
સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ નાથ ભજ મન સ્વામી
બધા પોતાનો ખેસ માથે બાંધો ફેંટાઈ જાય. જેને જેવું આવડે એવું સરસ છોગલું બગલું મૂકો ને વટ પાડી દો. જેનો હારા મારો ફેંટો હશે એને દયાળુ સ્વામી નંબર 1 આપશે. કેવોક તમારા પિતાશ્રીએ શીખવાડ્યું છે એ હમણાં ખબર. ન આવડતો હોય ને આવડતો એની પાસે બંધાવજો. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને સોગલું કરો. વાહ, પરોક્ષના બાવાની જમાત આવી હોય એવું લાગે છે. અદભુત. બસ બીજા બાંધી દો કોક, આવડતો હોય ન આવડતો હોય ને બાંધી દો. હવે બધાને એક એક કડતાલ આપી દીધી હોય ને તો અહીંયા વડતાલ ખડું થઈ જાય. બોલો, વગાડો. માથાનું બાંધીને બેહો. ભારતીય જૂની સંસ્કૃતિ. વાલા ભક્તો, આહિર મામૈયાએ કંથકોટનો એ આહિર પદમસિંહ કાકાના કહેવાથી નારાયણ ધૂન કરવા માંડ્યો. લેખક લખે છે કે ઘડીક વાર એણે ભગવાન સ્વામિનારાયણની ધૂન કરી ત્યાં એની સામે શ્રીજી મહારાજ પ્રગટ થયા. ભાઈ ભાઈ ભાઈ, મહારાજ આવીને સામે દર્શન દે છે ત્યારે એ મામૈયો બોલ્યો, અલે પડમજી કાકા, તમે આવ્યા અને ખરેખર મારું હારું થઈ ગયું. મને મહારાજની મૂર્તિની સ્મૃતિ કરાવી, તેથી જુઓ જુઓ કાકા, મહારાજે મને દર્શન દીધા, મારી પીડા સર્વે મટી ગઈ ને મને શાંતિ શાંતિ થઈ ગઈ. આજ મને શાંતિ શાંતિ થઈ ગઈ. હે પદમસિંહ કાકા, જુઓ મહારાજ ઉભા. આહા, મંદ મંદ હશે. એ કાકા, જેમ રણમાં ચોર થકી ભગવાન સ્વામિનારાયણે આપણી રક્ષા કરી, તેમ મારી પીડા થકી આજ મારી રક્ષા કરી, અને યમદૂત થકી મારી રક્ષા કરી. બાકી કાકા, મારા ધંધાહારા ને એવા જમદૂતના હાથનો માર ખાવ એવા બધા મેં કામ કરેલા, પણ તમારે પ્રતાપે તમે ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ કરાવી આજ મારું કામ થઈ ગયું. કાકા, મેં તો સત્સંગની અને મહારાજની નિંદા ભાવ કરી છે, એમ કહીને મામુએ રોવા માંડ્યા. મેં આવા દયાળુ પ્રભુની, તમ જેવા દયાળુ હરિભગતની, સંતોની ખૂબ કાપી મન ફાવે નિંદા ટીકા કરી. હે મારા અપરાધ હામું ભગવાન સ્વામિનારાયણે અને કાકા તમે કોઈ જોયું નહીં, અને મેં ઘડીક ભગવાનને સંભાળ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘડીક કર્યું, ત્યાં તો મને મારા પ્રભુએ દર્શન દીધા, મારા સર્વે દુઃખ ટાળી નાખ્યા. આવું એ ભાઈ મામૈયો બોલ્યો. ત્યાં તો ઘેરી ધીર ગંભીર વાણી બોલ્યા, મહારાજ મામૈયા, એ મામૈયા, હાલ મારી હારે ભૈલા ધામમાં કહેશ, હું તને દિવ્ય ધામમાં મહા સુખ આપીશ. આમ જ્યાં વાત કરીને ત્યાં તો મામૈયો કે કાકા, મારું કામ થઈ ગયું. મહારાજ મને કે છે ગાલ મારી અરે ધામમાં, કાકા કે ઉપડ ઉપડ, આઈ કાઈ માલ નથી. તો હું જાઉં છું કાકા મહારાજ ભેળો, જા ભાઈ જા, આહા મારું કલ્યાણ થયું. એમ કહેતાની સાથે મામાએ દેહ છોડી દીધો કંથકોટમાં. એવો શ્રીજી મહારાજને સંભાળ્યાનો પ્રતાપ છે, મહારાજનું ધ્યાન ધીરાનો પ્રતાપ છે. આમ મહારાજ એના સંબંધમાં આવેલા જીવને સહજમાં મોટું સુખ આપી દે છે. ભગવાનની લીલાને સંભાળતા કે સુણતા મોટું સુખ મળે છે. સુણતા સુખડું રે આપે સુખ સાગરની. એવા જે સુખસાગર ભગવાન, એની જે લીલા આઈ નટનાગરની, જેને સુણતા ભગવાન સ્વામિનારાયણ સુખડું આપે છે. આપણે નસીબદાર છીએ મહારાજની લીલા આઈ સાંભળીએ છીએ. એસે હી બહુત પ્રકાર સહજ પ્રકૃતિ હરિ કી શુભ રચી આપ કીર્તાર પોત ભવાબ્દી તરણ કર. આ ભગવાનની જે સહજ પ્રકૃતિ છે, ભગવાનની જે લીલા છે, ભગવાનના જે ચરિત્ર છે, તે ભવસાગર તરવાને માટે પુરુષોત્તમ નારાયણે સુંદર મજાનું જહાજ બનાવી આપ્યું છે. એમાં બેસીને સહેજ ભવપાર થવાય છે. ફૂરે જો યહ અંતકાલ, આ ચરિત્ર આ લીલા અંતકાલે સાંભળે આ સભા આ મૂર્તિઓ આ બધા ભક્તો, લહત પરમ ગતિ સુમતિ નર, તે તરત જ પરમ ગતિને પામે છે. કરે કૃપા જો કૃપાલ, ફિર ન હોહી પુનરાગમન. ભગવાન શ્રી હરિ કૃપા કરે, ફરીવાર પુનરાગમન થાય નહીં બાપા, માયામાં આવવું ન પડે. એના માટે વચનામૃત સાક્ષી છે. પ્રથમનું ત્રીજું, મહારાજ બોલ્યા કે ભાઈ તમને અખંડ મૂર્તિ સાંભળતી હોય ને તો પણ સમય આ ઉત્સવમાં જાજો, સંતો ભક્તો ભેળા થયા હોય એને મળજો, એની યારે હેત રાખજો ને એને કાયમ સંભાળજો. કારણ કે અંતકાળે સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ ભૂલાઈ ગઈ હોય તો પણ સાંભળી આવે અને એ જીવ મોટી પદવીને પામે અને એનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ, સમયા ઉત્સવ કરીએ છીએ, જન્માષ્ટમીની એકાદશી આદિ વર્તના વર્ષો વર્ષ હો ભાઈ, અને એમાં બધાને તેડાવીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. બ્રહ્મચારી સાધુ સત્સંગીઓ બધાને અમે ભેળા કરીએ છીએ. શું કામ? એટલા માટે છે જીવના કલ્યાણ એમાં રહ્યા છે. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. મારા બાપ, ઇતિ વચનામત ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું. આ છે ભગવાનની સ્મૃતિનો જબરજસ્ત પ્રભાવ. અને જો કોઈ ભગવાનની સ્મૃતિ કરે, ભજન કરે, તો ભગવાન એના ગુના નહીં જોતા, એને તેડવા આવે છે, ધામ આપી દે છે. આવા દયાળુ ભગવાન મળે નહીં. વાલા ભક્તો, એક તદ્રુપાનંદ સ્વામી એક વાત સરસ લખી છે, મારે તમને કહેવી છે. એવી મજાની વાત છે, ગામ સુસવાવની. હો, સુસવામાં એક દરબાર હતા, ડોસોજી એનું નામ હતું. એકવાર મૂળી સમયો કરવા ગયા હતા ત્યારે એમની પોતાની સાથે એક કુસંગી પસાહિતો લઈ ગયેલા. એણે સમૈયાના દર્શન કર્યા મૂળીમાં અને બધી વાતો સાંભળી સંતોની. પછી એના દેહનું આયુષ્ય જ્યારે આવી રહ્યું ત્યારે મરવા ટાણે દરબાર ડોસાભાઈને યાદ કર્યા પહાઈતે. તેથી દરબાર ડોસાભાઈ એની ખબર કાઢવા ગયા. કોકે કીધું કે બાપુ એલો તમારો નોકર, પહાઈતો એટલે નોકર ગોલો, તમને યાદ કરે છે, માંદો બહુ પીડ્યો. દરબાર ગયા, બહુ પીડા થતી હતી એને. દરબારે પૂછ્યું, અલ્યા કેમ છે? મરી ગયો બાપુ, પાણી ઉતરતું નથી, બહુ પીડા થાય છે. ત્યારે દરબારે કીધું, સારું કરવું? હા બાપુ, આપણે મૂળીએ ગયા તા સાંભળે તો કે હા, ઠાકોરજીના દર્શન કર્યા હતા તો કે હા, એ ઠાકોરજીના દર્શન કર્યા હતા અને તે ત્યાં ઠાકોરજીએ જે જે વસ્ત્ર પહેર્યા હતા એ જોયા હતા, ફૂલના હાર પહેર્યા હતા એ જોયા હતા, ઘરેણા જોયા હતા, માથે મુંગટ ધારણ કર્યો તો એના તે દર્શન કર્યા હતા કે હા બાપુ યાદ કર. એ બધું સંભાળવા માંડ. આમ પહાયતા પાસે ભગવાનની સ્મૃતિ કરાવી ડોસાભાઈ દરબારે, અને તેથી પહાયતો તે દર્શન યાદ કરવા લાગ્યો અને તે વખતે પહાયતાને ઠાકોરજીના દર્શન થયા ભાઈ. અને એ બોલ્યો એવું કે અયોધ્યા પ્રસાદજી રૂપે શ્રીજી મહારાજ આવ્યા છે એવું બોલ્યો. મહારાજ તો ગમે એના રૂપે દર્શન દે. અને મને રથમાં બિહાડીને ધામમાં લઈ જાય છે, માટે હું ડોહાભાઈ દરબાર ધામમાં જાઉં છું, બાપુ કે ઉપડ. એમ કહીને એ પહાય તો ધામમાં ગયો. આવી રીતે શ્રી હરિના લીલા ચરિત્રો, મહારાજે મંદિરમાં પધરાવેલી મૂર્તિઓ હજારો માણસના કલ્યાણ કરે છે. જીવ ડંકો વગાડીને ધામમાં જાય છે. બસ શરત એટલી છે, એને યાદ કરો. બસ સાંભળ સૈયર રે, લીલા નટના ગણની સુણતા સુખડું રે, આપે સુખ સાગરની. વચનામળ સારંગપુરનું યાદ કરીએ. તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે, તે સર્વેને વારા ફેરી નાખી દઈએ. અનંત કોટી બ્રહ્માંડના સુખ આમાં ફેરવીને ફેંકી દઈએ, એવું ભગવાનની મૂર્તિનું એક નિમિષ કાળના દર્શનનું જબરજસ્ત સુખ છે ભાઈ, જબરજસ્ત સુખ છે. અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે, તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના તમામ વિષય સુખ ભેળા કરીએ તો પણ એની બરોબર તો ના થાય, પણ એના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. આવું મહારાજના સ્વરૂપમાં સુખ છે, મૂર્તિમાં આનંદ છે. જો જોઈતો હોય તો, લોભ લાગે તો. વચનાવર્ત અંત્યનું 27મું. માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે, અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત છે. સ્ત્રીમાં, પુરુષમાં, ધનમાં, મકાનમાં, બંગલામાં, ઇન્દ્રિયોના પંચ વિષયના સુખમાં હાવ તુચ્છપણું છે, નાશવંતપણું છે, અને અંતે પાછા અપાર દુઃખ દે એવા એ છે, અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે, અને તે સુખ મહાલૌકિક છે ને અખંડ અવિનાશી છે. તે સારું, જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ પામીને એનો અભાવ લાવી દઈને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ, તેને વિશે સર્વ પ્રકારે જોડાવ, અતિહેત મૂર્તિમાં કરવું. આવું અદ્ભુત ભગવાનની મૂર્તિનું સુખ છે. પહાયતા એ ભગવાનના દર્શન કરેલા એ મૂર્તિને યાદ કરી ત્યાં બેડો પાર થઈ ગયો. અનંત કોટી બ્રહ્માંડ કો સુખા અક્ષર આગે સબ લગત હે લુખા. અનંત કોટી બ્રહ્માંડના સુખી અક્ષરધામના સુખની આગળ હાવ લુખા થઈ જાય છે. એસો સુખ અક્ષર મેં રહેવું, અનંત મુખ ન બનત કહેવું, અનંત મુખે વર્ણવો તો પણ એ અક્ષરના સુખનું વર્ણન ન થાય એવું અનંત કોટી સુખ અક્ષરનું છે. પરંતુ હરિના એક અંગમાં એટલું બધું સુખ છે કે અક્ષરનું સુખ એની આગળ હાવ ફીકું થઈ જાય. મૂર્તિ મેં એસો સુખ હે અપારા, સો જાનત હે કૌ જાનનહારા. કોઈ જાણકાર માણસ, અનુભવી માણસ આ વાતને જાણે છે કે અક્ષરધામનું આટલું મોટું સુખ ભગવાનના એક અંગની આગળ હાવ ફીકું થઈ જાય. યથાર્થ સુખ મૂર્તિ કો જે હા, યથાર્થ મૂર્તિનું સુખ જે છે, જાકુ આઈ પ્રાપ્ત ભયો જે હા, જેને એ સુખ આવીને મળ્યું છે, તાકુ મોહ ઉપજાવે ન કોઈ, અક્ષર સરીખે અનંત હિ હોય. અક્ષર જેવા અનંત અક્ષરધામ ભેળા થાય તો પણ જેને પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું યથાર્થ સુખ પ્રાપ્ત થઈ ગયું છે, તે અક્ષરનો લીધ્યો પણ લેવાય નહીં. અક્ષરમાં એ ક્યારેય વૃત્તિ ધારણ કરી શકે નહીં એવું મૂર્તિનું જબરજસ્ત ગુરુત્વાકર્ષણ છે. સહજાનંદ અર્થ દીપિકામાં વિધાત્રાનંદ સ્વામી એવું લખે છે, સહજ સ્વાભાવિક સાક્ષાત પોતે પુરુષોત્તમ વાસુદેવ, તેના આનંદ આગળ અક્ષરધામનો આનંદ પણ અતિ અલ્પ છે અને વિજાતીય છે. પુરુષોત્તમ નારાયણનો આનંદ અલગ છે અને અક્ષરધામનું સુખ પણ અલગ છે. બે સુખ નોકા છે. જેને પુરુષોત્તમ નારાયણનું સુખ જોઈતું હોય અને સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણની ઉપાસના પોતાને અક્ષરધામ માનીને રાત દિવસ કરવી, એણે મૂર્તિમાં જ આકર્ષિત રહેવું. અક્ષરધામનો મહામોટો આનંદ જોઈને પણ એને સમજવું કે આ આનંદ મહારાજની મૂર્તિના આનંદની આગળ અતિ અલ્પ છે, એવા સર્વોપરી આનંદમય પોતે છે, તે માટે સહજાનંદ. આપણે વાંચેલી ખબર છે ને અર્થદીપિકા, વાલા ભક્તો એવી અજબ ગજબ આ વાતો છે. મહારાજની મૂર્તિનું સુખ વર્ણવ્યું જાય એવું નથી. એક ચરિત્ર નાનું કહી અને આપણે અહીં પૂરું કરીશું અને આ બીજા પદની પહેલી કડી અહીં પૂરી થાય છે. સુખ શાંતિ માત્ર મૂર્તિમાં જ છે, મૂર્તિમાં જ છે, મૂર્તિમાં જ છે. બીજે ક્યાંય સુખય નથી, શાંતિ નથી, આનંદય નથી, ખાલી સુખાભાસ છે. એના ઉપર કૃષ્ણચરણ સ્વામી એક વાત લખે છે કે એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. નિષ્કળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ ફૂલનો હિંડોળો તૈયાર કર્યો, એમાં શ્રીજી મહારાજને પધરાવવા વિનંતી કરી. મહારાજ પધાર્યા, ફૂલના હિંડોળામાં બિરાજમાન થયા. ગ્રીષ્મ ઋતુ હતી, ધમધકતો ઉનાળો, તેથી પાણી છાંટીને ચોક એકદમ ઠંડો બનાવ્યો હતો. શ્રીજી મહારાજની આગળ સંત હરિભક્તની સભા બેઠી હતી. મહારાજ હિંડોળે હિંસકતા હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે વગેરે બધા સંતો ઊભા છે, ત્યાં આગળ આવ્યા છે. વાજિંત્રો લઈને ગાવણું કરતા હતા. મંદ સુગંધ શીતળ વાયુ વાતો હતો અને સૌને શાંતિ શાંતિ થઈ રહી હતી અને અલૌકિકતાનો કોઈ પાર નહોતો. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું કે હે મહારાજ, આજ બહુ અંદર શાંતિ થાય, આવીને આવી શાંતિ સદાય કેમ રહે મહારાજ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, સ્વામી આ ચોક પાણીથી છાંટ્યો છે ને આ ફૂલનો હિંડોળો બાંધ્યો છે, એથી આ બધું શોભી રહ્યું છે. એણે કરીને આ શાંતિ નથી. આ બધી શોભા, ચમક દમક, ફૂલની સુગંધી, આ ઠંડક કરી છે પાણી છાંટીને, એને લઈને બધાના દિલમાં શાંતિ નથી વર્તતી. સ્વામી શાંતિ તો આ મૂર્તિમાં રહેલી. આમ પોતાની છાતીએ હાથ અડાડીને મહારાજ બોલ્યા, સ્વામી શાંતિ તો આ મૂર્તિમાં રહેલી છે, તે મૂર્તિ જતન કરીને રાખે તો સદાય શાંતિ રહે. સ્વામી તમે પૂછો છો ને શાંતિ આવીને આવી કેમ રહે? આ મૂર્તિને પોતે જતન કરીને સાચવે હૃદયમાં, એનું સ્મરણ સતત જારી રાખે તો આવી શાંતિ સદાય રહે. માટે અમારી મૂર્તિ જ શાંતિનો સાગર છે. સ્વામી અમારી મૂર્તિ જ સુખનો સાગર છે. બાકી કોઈ સજાવટ, ચમક દમક કે આ જગતમાં ઊભી કરેલી આપણે સુખદાયક બાબત શાંતિનું કારણ નથી, સુખનું કારણ નથી. આવી મહારાજે વાત કરી. કેટલી અદ્ભુત વાત છે. શાંતિનું કારણ કોણ છે? મૂર્તિનું સ્મરણ. મૂર્તિ તો તમારામાં અને મારામાં, બધા જ ચેતનોમાં અને અણુઅણુમાં છે, પણ એનું સ્મરણ ક્યાં છે? મૂર્તિ તો શાંતિ છે જ, પણ એનું સ્મરણ આપણા માટે શાંતિ ગણાશે. સ્મરણ કરી, ચિંતન કરી. જૂનાગઢમાં એક રામદાસજી કરીને સ્વામી હતા. એ જૂની ધર્મશાળાના મેળા ઉપર મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા, તે આખો મેળો સુગંધીમાન થઈ જતો. અને શ્રીજી મહારાજની મૂર્તિને પુષ્પનો હાર પહેરાવ્યો હોય ને અત્તર ચંદન ચર્ચા હોય, એવી સુગંધ એ મેળા ઉપર જે જાય ને એને બધાને આવે, એવું રામદાસ સ્વામી ધ્યાન કરતા. મેળા ઉપર જાય ને સુગંધી બહુ આવે ત્યારે એ પૂછે, રામદાસ સ્વામી આટલી બધી સુગંધી આ મેળા ઉપર શાની આવે છે? ત્યારે સ્વામી એમ કે, અહીંયા આવો, અહીં આવો, અહીં મારી છાતી અડો તો, હાથ અડાડો, હાથ અડાડો. અને એ ભાઈ જ્યારે સાથી હાથ અડાડે ને ત્યાં તાટું હિમ જેવું હોય. પછી રામદાસ સ્વામી એવું કહેતા, મહારાજની મૂર્તિને લઈને શાંતિ રહે છે, મહારાજની મૂર્તિને લઈને આ ટાઢું છે, મહારાજની મૂર્તિને લઈને આ મેળો સુગંધિત થઈ રહ્યો છે. જે આત્મામાં મૂર્તિને ધારી રાખે, જે આત્મામાં મૂર્તિને ધારી રાખે તેને સદા આવું વર્તે એવું મહારાજનું વરદાન છે. માટે સાંભળ સૈયર રે, લીલા નટના કરની સુણતા સુખડું રે, આપે સુખ સાગરની નેત્ર કમળ ને રે, રાતે ઉઘાડા ત્યારે ધ્યાન કરીને રે, બેસે જીવન પારે. બીજા પદની પહેલી કડીની વાત આપણે સમાપ્ત કરી. બીજા પદની બીજી કડી બીજા સેશનમાં બપોર પછી લેશું. દરેક વાલા ભક્તોને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ.